પ્રસિદ્ધિમાં ન આવેલું ભારતનું એક અજાણ્યું પાસું. તક્ષશિલા અને નાલંદા બર્બરોને બુજાવેલા જ્ઞાન પ્રકારના બે દીપ કેવા હતા? સરકારની નવી શિક્ષણ નીતિ 2020ના વર્ષમાં બ્રેકિંગ ન્યૂઝ બની. શિક્ષણના ક્ષેત્ર પૂરતા 2021ના વર્ષનો આરંભ આર્ટ બ્રેકિંગ ન્યૂઝ સાથે થયો. બ્રિટનમાં ટાઇમ્સ હાયર એજ્યુકેશન નામે ઓળખાતી સંસ્થા છે. દુનિયાની 400 યુનિવર્સિટીને તેમના દ્વારા અપાતા શિક્ષણના ધોરણ અનુસાર ક્રમ આપે છે. આ વર્ષ માટે જાહેર કરાયેલી ટોપ 400ની સૂચિમાં ભારતની ફક્ત 2 યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. એક બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, જેને સંસ્થાએ 301-350ના લિસ્ટમાં વર્ગીકૃત કરી છે. બીજી 351-400ની તાલિકામાં વર્ગીકરણ પામેલી શિક્ષણ સંસ્થા પંજાબના રોપર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે. ઇન્દોરની આઈઆઈટી ગયા વર્ષે 400ના લિસ્ટમાં સ્થાન પામેલી, પરંતુ ચાલુ વર્ષે તે 600-800ના બ્રેકેટમાં છે. દુનિયાની અગ્રગણ્ય 400 યુનિવર્સિટીમાં ભારતની ફક્ત 2 હોય તે લજ્જાજનક કરુણતા લેખાવી જોઈએ. કરુણતા પાછી કટાક્ષ ભરી, કેમ કે વર્ષો પહેલા દુનિયાની શ્રેષ્ઠ 2 યુનિવર્સિટીઓ તક્ષશિલા અને નાલંદા આપણે ત્યાં હતી. ઈસવીસન પૂર્વે 6 સદી દરમિયાન સ્થપાયેલી તક્ષશિલા તો વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી એટલે કે વિદ્યાપીઠ હતી. એક સૈકા બાદ પૂર્વે 5 સદીમાં નાલંદા બની. તક્ષશિલાનું ભૌગોલિક સ્થાન ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ પાસે હતું. વિદેશી આક્રમણખોરો તે માર્ગે હુમલો લાવતા હતા, એટલે તક્ષશિલા માટે હંમેશા જોખમ રહેતું હતું. ઈસવીસન 499માં હુમલાખોરોએ તે વિદ્યાપીઠનો નાશ કરી નાખ્યો. ઈસવીસન 1997માં નાલંદાનો અંત આવ્યો. બંને ઘટનાઓ આઘાતજનક તેમજ ધૃણાજનક હતી. વિદ્યાપીઠ સાથે જ્ઞાનનો ઘણો ખરો અમૂલ્ય ભંડાર પણ નાશ પામ્યો. પુનઃસ્થાપના ત્યારબાદ શક્ય ન બની. નાલંદાનું સમૃદ્ધ ગ્રંથાલય ભસ્મ થયું. એ જ વર્ષે મૂળ તુર્કસ્તાન કઝાકસ્તાન પ્રદેશનો વતની કુતુબુદ્દીન ઐબક દિલ્હીનો સુલતાન બન્યો. ભારતનો એ પહેલો મુસ્લિમ શાસક હતો. ઇબ્દ મિસા, રઝિયા, બહેરામ શાહ, જલાલુદ્દીન ખિલજી વગેરે મુસ્લિમ શાસકો આવ્યા. આ સંજોગોમાં તક્ષશિલાનું કે નાલંદાનું પુનરોત્થાન થવાનો પ્રશ્ન ન હતો. મોગલ તેમજ અંગ્રેજ શાસકોએ તે જ્ઞાનતીર્થોની યાદ પણ મિટાવી દેવાના વ્યવસ્થિત પ્રયત્નો કર્યા. ભારતની વર્તમાન પેઢીને તો આછેરો ખ્યાલ સુદ્ધા ન હોય કે પ્રાચીન ભારતની અસ્મિતાના પ્રતીકો રૂપી એ તીર્થો કેવા ગૌરવ પ્રેરક હતા. આજે બનારસ હિન્દુ યુનિવર્સિટી માટે જાણીતું વારાણસી પ્રાચીન સમયમાં પણ પ્રતિષ્ઠિત વિદ્યાધામ ખરું, પરંતુ મહાભારતમાં તથા રામાયણમાં પણ જેનો ઉલ્લેખ છે એ તક્ષશિલા નગરની વિદ્યાપીઠ સમગ્ર વિશ્વમાં પંકાતી હતી. જ્ઞાનની શાખાઓ સમાન જુદા જુદા 18 શાસ્ત્રો ત્યાં ભણાવવામાં આવતા હતા. છાત્રોને નાત જાતના ભેદ વગર પ્રવેશ અપાતો હતો. કોઈ શિષ્ય પગરખા, અંગવસ્ત્ર તેમજ છત્રી એ 3 સિવાય 4થી વસ્તુ પોતાની સાથે લાવી શકે નહીં. સંસ્કૃત વ્યાકરણના રચનાકાર પાણિની, અર્થશાસ્ત્રના સર્જક કૌટિલ્ય એટલે કે ચાણક્ય, આયુર્વેદના વાચસ્પતિ પતંજલિ તેમજ શરીરશાસ્ત્રના પંડિત અત્રેય તક્ષશિલામાં ભણ્યા. એક સમયે તક્ષશિલામાં શિક્ષાર્થીઓની સંખ્યા 10,500 હતી. આમાં ઘણા ખરા ભારતીય અને બાકીના ગ્રીસ, બેબિલોન, અરેબિયા, ચીન, કોરિયા, જાપાન વગેરે દેશોના હતા. ભણવા માટે શિક્ષાખંડો એટલે કે ક્લાસરૂમ્સ બધું મળી અને 300 હતા. અને ધર્મગંજ એટલે કે જ્ઞાનનું શિખર નામે ઓળખાતા ગ્રંથાલયમાં લાખો હસ્તપ્રતોનો સંગ્રહ હતો. શિક્ષાની જેમ પરીક્ષાનું ધોરણ ઊંચું, માટે સરેરાશ 10માંથી ફક્ત 3 વિદ્યાર્થીઓ કસોટીઓમાં પાર ઉતરતા હતા. તક્ષશિલાનું અસ્તિત્વ લગભગ 800 વર્ષ સુધી રહ્યું. આ જ્ઞાનતીર્થને અંતે તેનું ભૌગોલિક સ્થાન વસમું પડ્યું. ગ્રીક, કુશાન, પાર્થિયન, શક, પર્શિયન વગેરેના સૈન્યો ભારત પર આક્રમણ લાવતી વેળાએ માર્ગમાં તક્ષશિલાને પણ નુકસાન પહોંચાડતા રહ્યા. અંતે હુણ બર્બરોએ તેનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. હુણો ધર્મજનૂની ન હતા, વિનાશ ફેલાવવો એ તેમનો સ્વભાવ હતો. તક્ષશિલામાં જે ગુરુઓ શિષ્યો રહેતા તેમણે એ સ્થળ છોડી જવા સિવાય બીજો રસ્તો ન રહ્યો. ધીમે ધીમે સ્થળ રેતી માટી નીચે અલોપ બન્યું. પુરાતત્વવિદોએ 1913માં અમુક કડીઓના આધારે ઉત્ખનન કરાવ્યું ત્યારે વિરાટ સંકુલના ખંડેલો પ્રકાશમાં આવ્યા. પાટલીપુત્ર નજીક આવેલ નાલંદા વિદ્યાપીઠ ધાર્મિક જનૂનનો ભોગ બની. આ યુનિવર્સિટી એટલે કે વિદ્યાપીઠમાં પણ દેશ પરદેશના આશરે 10,000 શિક્ષાર્થીઓ હતા. આચાર્યોની સંખ્યા 3,000 હતી. ગ્રંથાલય લગભગ 90 લાખ હસ્તપ્રતો વડે સમૃદ્ધ હતું. નાલંદા સંસ્કૃત ના, અલમ તથા દા એ 3ના સમન્વય વડે રચાયો છે, જેનો અર્થ થાય છે જ્ઞાનની ભેટને સીમા નહીં. વિદ્યાપીઠમાં 10 મંદિરો મઠો હતા. 9 માળની 3 ભવ્ય ઇમારતો હતી. ચીની પ્રવાસી યુએન સાંગે તેમાં ગ્રંથો હસ્તપ્રતોનો ભંડાર જોયો ત્યારે તે દિગ્મૂળ બની ગયો. નાલંદાની બોલબાલા દરમિયાન તુર્કસ્તાની મુસ્લિમ આક્રમણખોર બખ્તિયાર ખિલજી ઉત્તર ભારતમાં આતંક મચાવી રહ્યો હતો. હિન્દુઓ બૌદ્ધોની વિદ્વતાના તેને પ્રત્યક્ષ અનુભવ થતા હતા. જ્ઞાનના સ્ત્રોત નાલંદા હોવાનું તેણે જાણ્યું ત્યારે ફોજ સાથે તેણે એ વિદ્યાપીઠ પર હલ્લો કર્યો, ગ્રંથાલયને આગ ચાપી. કહેવાય છે કે 6-1 મહિના સુધી ભડકા અને ધુમાડા દેખાતા રહ્યા. આ વાત કદાચ અતિશયોક્તિ જ હોય, પણ એ તો હકીકત છે કે નાણામાં આંકી ન શકાય અને સોના મહોરોમાં તોલી ન શકાય એવો જ્ઞાનનો ખજાનો રાખ બન્યો. આ ભયાનક અનર્થ બાદ જે સૈકાઓ વીત્યા તે દરમિયાન નાલંદાના સંકુલ પર માટીના થર ફરી વળ્યા અને તેના સગળ ન રહ્યા. બ્રિટિશ પુરાતત્વ શાસ્ત્રી એલેક્ઝાન્ડ્રા કનિંગહામે 1860ના અરસામાં નાલંદાનું સ્થાન શોધી કાઢ્યું. ઉત્ખનન શરૂ કરવામાં ત્યારે અંગ્રેજ સરકારે રસ ન દાખવ્યો. 1857ના સ્વતંત્ર સંગ્રામ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વ્યાપારી લાયસન્સ રદ કરાયું હતું અને બ્રિટિશ તાજે ભારતનો વહીવટ સંભાળ્યો. આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ બરાબર થાળે પડી ન હતી. નાલંદાના ઉત્ખનનનો વખત 1915-16માં આવ્યો. આજે નાલંદા સંકુલના કેટલાક બાંધકામો ખુલ્લા પડેલા જોવા મળે છે. બાકીના હજુ ભૂમિગ્રસ્ત છે, કેમ કે ત્યાં ભૂસપાટી પર 2-3 ગામો વસી ગયા છે. બહાર દેખાતા ખંડિયરો ભારતની જ્ઞાન સમૃદ્ધિ અને સંસ્કૃતિ પર કેટલો મોટો પ્રહાર કરાયો તેનો દુઃખદાયક ચિતાર આપે છે.
એક વખત એવું બન્યું, 125 માણસોને ફાળી ખાનાર રુદ્રપ્રયાગના દીપડાને જ્યારે શિકારી જીમ કોર્બેટની રાઇફલે અને કલમે ઇતિહાસનું પાત્ર બનાવી દીધો. જવાનો વન્યજીવની સુરક્ષા જળવાઈ પ્રત્યેના વલણનો છે, તેથી વાઘ દીપડાના શિકારનું વર્ણન જરા અજુગતું લાગવું સ્વાભાવિક છે. અહીં વર્ણવેલા દીપડાના શિકારનો કિસ્સો જોકે સદી પહેલાનો છે અને દીપડો રીઢો નરભક્ષી બની ગયેલો તે મુદ્દો પણ ધ્યાન પર લેવાનો રહે છે. ઉત્તરાખંડના મૂળ નામે ઉત્તરાંચલના ગઢવાલ ડિવિઝનમાં જૂન 9, 1918 થી માંડીને એપ્રિલ 14, 1926 સુધી નિશાચર દીપડાએ કેર મચાવ્યો. આ સમયગાળા દરમિયાન તેના ભયના કારણે આશરે 1300 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રાત્રિ કરફ્યુ રહ્યો. આજથી બરાબર 100 વર્ષ અગાઉ 1920માં 12 મહિનામાં તેણે 6 નરબલી લીધા ત્યારે સરકારી ચોપડે તે પહેલીવાર મેન ઇટિંગ લેપર્ડ ઓફ રુદ્રપ્રયાગ એવું નામકરણ પામ્યો. આ નામ એટલા માટે કે તેણે પહેલો માનવ શિકાર રુદ્રપ્રયાગ પાસે બૈજી કહેવાતા ગામે કર્યો. સરકારી નોંધ મુજબ છેલ્લો એટલે કે 125મો નરબલી ગઢવાલમાં જ રુદ્રપ્રયાગની દક્ષિણે વેનેશ્વર ગામમાં લીધો. આ કથા શિકાર અને શિકારી વચ્ચે મહિનાઓ સુધી ખેલાયેલા આટાપાટાની છે, જેમાં શિકાર અને શિકારીના રોલ અદલબદલ પામી શકે અને જરાક માટે બદલાવ થતો રહી જાય એવું પણ ઘણી વખત બન્યું. જીમ કોર્બેટ માટે ખંદા દીપડા સાથેના દાવપેચ વ્યક્તિગત રીતે એટલા રોમાંચકારી નીવડ્યા કે તેણે પોતાની દાસ્તાન મેન ઇટિંગ લેપર્ડ ઓફ રુદ્રપ્રયાગના શીર્ષકના પુસ્તક રૂપે લખી. 1948માં પહેલી આવૃત્તિ પ્રગટ થયા પછી 7-10 દસકા બાદ હજુ તેની આવૃત્તિઓ છપાતી રહે છે. રશિયન સહિત 3-1 ડઝન ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. કોર્બેટની રસાળ શૈલીમાં લખાયેલા સસ્પેન્સપૂર્ણ પુસ્તક રૂપે રુદ્રપ્રયાગના દીપડાને સેલિબ્રિટીના દરજ્જે મૂકી દીધો, ઇતિહાસનો ભાગરૂપ બનાવાયો. આદમખોરની કથા અહીં સફારીની શૈલીમાં રજૂ થાય છે. એક વખત એવું બન્યું કે પ્રથમ વિશ્વયુદ્ધમાં કેઝર વિલ્હેમના જર્મનીનો પરાજય લગભગ નિશ્ચિત જણાવવા લાગ્યો. ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના પક્ષે રહી તેમાં લડનારા ભારતીય સૈનિકો પૈકી કેટલાકને સ્વદેશ જવા રવાના કરી દેવામાં આવ્યા. પહેલું સૈનિક વાહક જહાજ જૂન 1918 મુંબઈ પહોંચ્યું. પરત આવેલા ઘણા ખરા ભારતીય સૈનિકો ફ્રાન્સના મોરચે લડ્યા હતા, જ્યાં સ્પેનિશ ફ્લૂ નામે ઓળખાતો ઇન્ફ્લુએન્ઝા પકડ જમાવી ચૂક્યો હતો. અમુક ચેપગ્રસ્ત ભારતીય સૈનિકો દ્વારા ફ્લૂના વાયરસનું મુંબઈમાં આગમન થયું અને ત્યારના સમયે 8,20,000ની વસ્તીવાળા તે શહેરમાં રોગચાળો પ્રસર્યો. સ્વદેશાગમન કરનારા મોટાભાગના સૈનિકો પંજાબ, હિમાચલ, મધ્ય ભારત, રાજસ્થાન, બિહાર વગેરે પ્રાંતો પ્રદેશોના હતા. એકંદરે ગ્રામ્ય વિસ્તારોના હતા. ટ્રેનો દ્વારા સૌ પોતપોતાના ગામે જતા રહ્યા. સ્પેનિશ ફ્લૂ એ રીતે ભારતમાં ફેલાવા લાગ્યો. આ જાતના ઇન્ફ્લુએન્ઝાના વાયરસનો ઇલાજ નહોતો એટલે ચેપગ્રસ્ત બનતા લોકો મૃત્યુ પામતા. માનવ ખુવારીનો આંક અંતે 125 કરોડે પહોંચવાનો હતો. ચિતા માટે લાકડા મેળવી કેટલા જણાના અગ્નિસંસ્કાર કરવા તે સવાલ હતો. લોકો ફ્લૂમાં પટકાઈ અને મૃત્યુ પામ્યા. શહેરોની અને ગામોની વસ્તી ઝડપભેર ઘટતી હતી. હિન્દુઓ મૃતદેહનો હંમેશા અંતિમ સંસ્કાર કરે, પરંતુ અગ્નિ દેવા માટે કુટુંબમાં એક પણ સભ્ય બાકી ન રહ્યો હોય ત્યારે એ સ્થિતિ કપરી બને. ઉત્તર ભારતના પહાડી ગઢવાલમાં પૂરતા લાકડાના અભાવે છેવટે ગામવાસી પ્રજાજનો તેમના સગા વહાલાના શબોને નદીમાં પધરાવવા લાગ્યા. ગઢવાલમાં મુખ્ય નદીઓ બે હતી, અલકનંદા અને મંદાકિની. અલકનંદાનો તથા મંદાકિનીનો રુદ્રપ્રયાગે સંગમ થાય છે અને ત્યાર પછી આગળ જતા પવિત્ર ગંગા બને છે. આમ સરવાળે શબને ગંગામાં પધરાવાયું ગણાય, માટે મૃતકનો આત્મા ચોક્કસપણે સદગતિ પામે એવું ધારીને ગઢવાલના લોકો હજારો શબોને નદીના હવાલે કરતા રહ્યા. ઉત્તરાખંડનો એટલે કે જૂના નામે ઉત્તરાંચલનો નકશો જુઓ. નકશામાં છેક ઉત્તરે કેદારનાથ યાત્રાધામ છે, જ્યાંથી 70 કિલોમીટર લાંબી મંદાકિની નદી પહાડોમાં વહેતી દક્ષિણ તરફ આવે છે. ઉત્તરે જ બીજી તરફ બદ્રીનાથ છે, જ્યાંથી 195 કિલોમીટરની અલકનંદા નદી નીકળે છે. બંને નદીઓ કેટલી રમણીય છે અને જે પહાડો દ્વારા તેઓ વહે છે તેમનું કુદરતી સૌંદર્ય કેવું છે તેનું શાબ્દિક વર્ણન કરવાનું અશક્ય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ગઢવાલ ખરેખર પૃથ્વી સ્થિત સ્વર્ગ છે, જેનો અનુભવ જીવનમાં એકાદ વાર તો લેવો જોઈએ. હિમાલયના બર્ફીલા પહાડો અહીં ક્ષિતિજ પર ડોકાય છે. ગઢવાલી ડુંગરોમાં વનરાજીનો પાર નથી. નદીઓ છે, કિલોલ કરતા જરા છે અને નાનકડા ધોધ પણ ઠેર ઠેર જોવા મળે છે. ભર બપોરે પણ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. બુલબુલ ખેરખટ્ટા, દૂધરાજ, વનમોર અને બીજા સેંકડો જાત જાતના પંખીડા ગઢવાલમાં વસે છે. ઊંડા જંગલમાં સહેજ વધુ અંદર જાઓ તો હિમાલયના રીછ, હરણ, સાબર, શાહુડી વગેરે જનાવરોનું વતન છે. ગઢવાલી લોકોને આવા મનોહર સ્વર્ગમાં હંમેશ માટે વસવાટ કરવા મળ્યો એ માટે તેમને નસીબદાર ગણવા જોઈએ. એક દીપડાએ બધા ગઢવાલી લોકોનું નસીબ ઓચિંતું બગાડી નાખ્યું. 9 જૂન 1918ના રોજ રુદ્રપ્રયાગથી 30 કિલોમીટર બેજી ગામે તેણે પહેલો શિકાર કર્યો. શિકાર તે આમે કરતો હતો, પરંતુ માત્ર ચિત્તળ, વાંદરા અને જંગલી ભેંસ જેવા ચોપગા જનાવરો તે ભક્ષણ બનતા. રુદ્રપ્રયાગના સીમાડે તેણે પહેલીવાર માણસ પર તરાપ મારી, દાંત વડે તેનું ગળું ઘોંટી નાખ્યો અને પછી નરમ માંસ ખાધું. મનુષ્યનો શિકાર કરવો એ સહેલું કામ હતું. સાબરને પકડવા જતા કદાચ તેના ફાંટાદાર શિંગડા વાગે, શાહુડીને સપડાવવા જતા તેના અણીદાર કાંટા ક્યારેક શરીરમાં ભોકાય, અને જંગલી સુવરને મારવા જતા એ ચપ્પળ જનુની અને ખડતલ પ્રાણી સામા દંતશૂળ મારી દે. આ જનાવરો કરતા લાચાર અને કમજોર માણસ શિકાર તરીકે લાખ દરજ્જે સારો, કેમ કે દીપડા સામે તે લડી શકે નહીં. પહેલો શિકાર કર્યા પછી દીપડાને નરમાંસનો સ્વાદ દાઢે લાગ્યો. નિસહાય માણસનો શિકાર આસાનીપૂર્વક કરી શકાય એ પણ તેને સમજાયું. 9 જૂન 1918 સુધી માત્ર ચોપગા જનાવરોને મારતો દીપડો જોગ સંજોગે જ આદમખોર બન્યો. દીપડો હોય કે વાઘ અથવા તો સિંહ, પણ તેમને બધાને માણસનો ડર રહે છે. માણસથી તેઓ ગભરાતા ફરે છે, કેમ કે ચોપગા જનાવરો કરતા સાવ જુદી જ રીતે ચાલનારું એ પ્રાણી તેમને દેખાવમાં વિચિત્ર જણાય છે. ચાલવા માટે તે બે પગ વાપરે છે, જ્યારે વધુ બે પગ હંમેશા લટકતા રહે છે. જાત જાતના અવાજો તે કાઢે છે. શરીર પણ તદ્દન ખુલ્લું હોતું નથી, વિવિધ જાતના વેશ તેણે કાઢ્યા હોય છે, જ્યારે બીજું દરેક પ્રાણી ખુલ્લા શરીરે જંગલમાં ફરે છે. આમ સિંહ, વાઘ કે દીપડા ક્યારેય માણસને ભડકારતા નથી, ઉલટું તેને જોતાવેત પલાયન થઈ જાય છે. સિંહ આદમખોર બન્યાના અમુક કિસ્સાઓ છે અને નરભક્ષી વાઘના તો અનેક છે. 19મી સદીના અંતિમ વર્ષો દરમિયાન પૂર્વ આફ્રિકામાં કેન્યા અને યુગાન્ડા વચ્ચે રેલવે લાઇનનું બાંધકામ કરાતું એ વખતે બે આદમખોર સિંહો નરભક્ષણ કરવા બદલ નામચીન બન્યા હતા. બેઉ નર હતા પણ કેશવાળી વગરના હતા. વધુ આતંક તેમણે સાઓ નામે ઓળખાતા નદીના પ્રદેશમાં મચાવ્યો. એક ગણતરી મુજબ રેલવે લાઇન બાંધી રહેલા ભારતીય મજૂરો પૈકી 135 જણાને ભક્ષણ બનાવ્યા. એક સિંહનો દાંત તૂટેલો હતો, ચોપગા સશક્ત પ્રાણીનો શિકાર કરી શકે તેમ ન હતો. આથી તે આદમખોર બન્યો અને તેની સાથેનો બીજો સિંહ પણ નરમાંસનો ચાહક બન્યો. આદમખોર સિંહની તુલનાએ આવા વાઘની સંખ્યા ઘણી વધારે રહી છે. વાઘનો આવાસ વિસ્તાર 60 થી 100 ચોરસ કિલોમીટર જેટલો વિશાળ હોય છે. નરમાંસનો ચાહક બન્યો. આદમખોર સિંહની તુલનાએ આવા વાઘની સંખ્યા ઘણી વધારે રહી છે. વાઘનો આવાસ વિસ્તાર 60 થી 100 ચોરસ કિલોમીટર જેટલો વિશાળ હોય છે. આ પ્રદેશમાં માનવ વસાહત હોય અને વાઘે ક્યારે સાબર જેવા ભરાવદાર પ્રાણીનો શિકાર કરતી વખતે પ્રતિકારને લીધે કાયમી ખોડ વેઠી હોય ત્યારે તે મેન ઈટર બને છે. દીપડાની વાત જુદી છે. સિંહની અને વાઘની સરખામણીએ દીપડો શિકારનો પેત્રો વધુ સારી રીતે ગોઠવી જાણે છે. ચપળ છે, ખંદો છે અને 6 મીટર એટલે કે 20 ફૂટ સુધીની લાંબી છલાંગ મારી જાણે છે. શિકાર પર તેની તરાપ મોટાભાગે એળે જતી નથી. આ બધી કાબેલિયતો હોવા છતાં દીપડાને મનુષ્યનો હંમેશા ડર રહે છે. રુદ્રપ્રયાગના દીપડા તો પછી કેમ હિંમત કરી અને જીવતા માણસને ફાડી ખાધો? સિંહ વાઘની જેમ દીપડો જો ગરડો કે લૂલો લંગડો થયો હોય અથવા તેના જડબામાં આગલા બે મોટા દાંત તૂટી ગયા હોય તો ક્યારેક તે માનવભક્ષી બને, કેમ કે બળવાન સાબરને કે જનુની સુવરને મારવા કરતા માણસને ખતમ કરવો એકદમ સહેલો છે. રુદ્રપ્રયાગનો દીપડો સાજો સમો અને સશક્ત હતો. માનવભક્ષી બનવા માટે કશી મજબૂરી ન હતી. વાસ્તવમાં થયેલું એવું કે સૌપ્રથમ તેણે જીવતા માણસોને બદલે તેના મળદા ચાખ્યા હતા. ઇન્ફ્લુએન્ઝાનો રોગ ફેલાયો તે અરસામાં તેને એવો મૂકો મળી ગયો હતો. ગઢવાલ વિસ્તારમાં રુદ્રપ્રયાગ જેવા ઘણા ખરા ગામો ડુંગરો પર વસ્યા હતા. કેટલાક ઠેકાણે માત્ર ઢોળાવના બદલે કોતર જેવી ખીણ હતી, જેમાં અલકનંદાનું અને મંદાકિનીનું પાણી વહેતું હતું. અહીં લોકોએ કેટલાક મૃતદેહો નદીમાં વ્યવસ્થિત પધરાવાને બદલે ખીણમાં ફેંકી દીધા, એમ ધારીને કે મૃતદેહો છેવટે તો નદીમાં પડવાના હતા. સંભવ છે કે 2-4 શબ નીચે ગબડતી વખતે ઝાડીમાં જ અટવાયા અને ત્યાં ક્યારેક ભૂખ્યા દીપડાએ તેનો સ્વાદ ચાખ્યો. આ પ્રકારનો તૈયાર શિકાર દીપડાને મળ્યો એ પછી ગઢવાલના બધા ગામ લોકો માટે કાયમી આફત જાગી. કોઈ જંગલી પ્રાણીનો શિકાર દિવસો સુધી કરવા ન મળ્યો એટલે દીપડાએ પહેલા તાજા મૃતદેહો ખાધા. માણસ અંગે તેના મનમાં બીક પણ ન રહી અને હિંમત ખુલી છેવટે પહેલા જીવતા માણસનો શિકાર 9 જૂન 1918 રાત્રે તેણે રુદ્રપ્રયાગ પાસે જ કર્યો. સિંહને, વાઘને, દીપડાને બીજા જાનવરોના માંસ કરતા નરમાંસ હંમેશા સ્વાદિષ્ટ લાગે છે અને તે નરમ પણ હોય છે, એટલે ભૂલે ચૂકે તેનો સ્વાદ ચાખવા મળી જાય તો હંમેશ માટે તે માનવ માંસનો વ્યસની બને. રુદ્રપ્રયાગના દીપડાને પણ એ જ આદત પડી અને તે આદમખોર બન્યો. માણસની શોધમાં તે ગઢવાલના પહાડો, જંગલો, કોતરો અને નદી નાળા વચ્ચે ભટકવા લાગ્યો. ગઢવાલ 1300 ચોરસ કિલોમીટરનો પથરાયેલો લગભગ ડુંગરાળ પ્રદેશ, જ્યાં સેંકડો ગામડાઓ હતા અને બધા ગામોમાં તે સમયે કુલ મળી કુલ 50,000 લોકો રહેતા હતા. ઉદ્યોગ ધંધા કે હુનરો તે સમયે ન હોવાના કારણે ગરીબી પારાવાર હતી. દિવસે સૌ ખેતરોમાં મજૂરી કરે, પર્વતીય ઢોળાવ પર ઢોરો ચરાવે, ગાયો માટે ઘાસ કાપે અને ચૂલામાં વાપરી શકાતા સૂકા ડાળખા વીણવા જંગલમાં દૂર દૂર સુધી ભટકે ત્યારે માંડ ગુજારો થતો હતો. આ શાંત વાતાવરણમાં ભય, ત્રાસ અને હાહાકારનો માહોલ દીપડો નરભક્ષી થયાને લીધે બન્યો. લોકોનું રાબેતા મુજબ જીવવું તેણે મુશ્કેલ કરી દીધું. પ્રથમ શિકાર પછી સમય જેમ વેથ્યો તેમ દીપડો વધુને વધુ ખંદો બનતો ગયો. એક ગામમાં શિકાર કર્યો હોય તો 3-4 દિવસ પછી તે અનેક કિલોમીટર છેટેના બીજા ગામ પર ત્રાટકે, એટલે તેનો હુમલો ક્યારે અને ક્યાં થવાનો છે તેનો અંદાજ ગામ લોકોને આવતો ન હતો. પેદો પડ્યા પછી રાત વરાત ગામના લોકોના ઘરમાં પણ ઘૂસીને સૂતેલા માણસોની ઉઠાંતરી બિંદાસ્ત રીતે કરવા લાગ્યો. કારસ્તાનોમાંના માત્ર બે કિસ્સાઓ તેને ઓળખાવી દેવા માટે પૂરતા છે. એક ગઢવાલી ભરવાડે 14 વર્ષના અનાથ છોકરાને પોતાના બકરા ચરાવવા માટે નોકરી પર રાખ્યો હતો. લાકડાના ઘરમાં નીચે ભોંયતળીએ બકરાનો ગંધાતો વાળો હતો. ભરવાડનું કુટુંબ પહેલા માળે ઓળામાં રહેતું હતું. સાંજ પડે એટલે બકરાને વાડામાં પૂરી દેવામાં આવતા હતા અને રાત્રે છોકરાએ પણ એ જ વાડામાં પાછલા ખૂણામાં સુવાનું હતું. દીપડાની જબરી ધાક હતી એટલે રાત્રે પરવાર્યા બાદ છોકરો વાડામાં જતો રહે ત્યારે ભરવાડ બહારના ભાગે કપાટિયા જેવું લાકડું આડું ખોસીને બારણું વાસી દેતો હતો. વધારામાં ભારે પથ્થર બારણા પાસે ગોઠવી દેતો હતો. છોકરાને ત્યાર પછી એ દીપડાના નામે ફફડાટ રહેતો હતો માટે તે બારણા પાસે કદી સૂતો નહીં. 40 બકરાના ટોળા પાછળ છેક દૂરના ખૂણામાં તે ટૂંટિયું વાળીને પડ્યો રહેતો હતો. આડી દિવાલથી જમણી દિવાલ સુધી આડો જડી લીધેલો પાટલો તે બકરાથી અલિપ્ત તેમજ સુરક્ષિત રાખતો હતો. વાડો નાનો હતો અને બકરા 40 હતા એટલે ઠસોઠસ રીતે તે માંડ સમાતા હતા. એક સવારે ભરવાડ જાગ્યો. છોકરાને તેણે સાદ દીધો, જવાબ ન મળ્યો. ભરવાડ નીચે આવ્યો, જોયું તો વાડો તદ્દન ખાલી હતો, બારણું પણ ખુલ્લું હતું. છોકરો જલ્દી બકરાને ચરાવવા લેતો ગયો એમ ભરવાડે માન્યું, પણ તેને માટીવાળી જમીન પર લોહીના ડાગ દેખાયા ત્યારે પેટમાં ફાળ પડી. બુમરાણ મચાવતો તે બહાર નીકળ્યો. ગામ લોકો એકઠા થયા, ચોતરફ ધમાલ મચી. સૌએ હાથમાં આવ્યું તે વાસણ લીધું અને લાકડી વડે તેમને ખકડાવતા સીમ તરફ દોડ્યા. ઊંચા અવાજે હાંકોટા પણ કરતા ગયા. સ્પષ્ટ હતું કે રાત્રે રુદ્રપ્રયાગનો નરભક્ષી દીપડો વાડાની અંદર ઘૂસ્યો અને છોકરાનું અપહરણ કરી અને લઈ ગયો. આખરે 2 ફલાંગ દૂર પર્વતના ઢોળા ઉપર 40-40 બકરા ચડતા જોવા મળ્યા. ભરવાડના જીવમાં જીવ આવ્યો. બકરાના રખેવાળ છોકરાની શોધ ચાલી. આશરે 500 મીટર છેડે જંગલમાં તેનો અડધો ખવાયેલો મૃતદેહ ઝાડીની નીચે મળી આવ્યો. દીપડાએ ઠેર ઠેર તેનું માંસ કોચી ખાધું હતું, માટે ઘણે ભાગે તો માત્ર હાડપિંજર બાકી રહ્યું હતું. આંતરડાનો ઢગલો પડ્યો હતો અને માંસના છૂટા છવાયા ટુકડા વિરાયેલા હતા. દીપડાએ રાતભર છોકરાનું માંસ હોજરી ભરી અને ખાધું હતું અને પાછી ફરી વખત ભૂખ લાગે ત્યારે ખાવા માટે તેને બાકીના મૃતદેહને ગીચોગીચ ઝાડીમાં સંતાડી દીધો હતો, જેથી ગીધડા અને ચરખ તેમાં ભાગ પડાવે નહીં. મધરાત્રે આદમખોર દીપડો વાડાના છેક ભીતરી ભાગે છોકરા સુધી કેવી રીતે પહોંચ્યો તે ભરવાડને સમજાયું નહીં. સિંહની જેમ કે વાઘની જેમ દીપડો માણસને ગંધ વડે ઓળખી ન શકે, કારણ કે તેને પ્રાણેન્દ્રિય નથી. માણસની ગંધ તે પારખી ન શકતો હોય તો પછી વાડામાં છોકરો સૂતો હોવાનું તેણે શી રીતે જાણ્યું? જવાબમાં એમ ધારી લેવાનું રહે કે અગાઉ ઘણી વખત તે દૂરના જંગલો વચ્ચે છુપાયેલો રહી વાડાનું રોજે રોજ અવલોકન કરતો હતો. આથી છોકરો તે વાડામાં સૂવે છે એ વાતની તેને ખબર હતી. આમે જબરાકીમાં બીજું એકે પ્રાણી દીપડાને ન પહોંચે. આ તો પાછો એવો નરભક્ષી દીપડો કે જેને હવે તો માણસના શિકારનો ખાસો અનુભવ મળી ચૂક્યો હતો. માણસ કેવું લાચાર પ્રાણી છે એ પણ તે પામી ચૂક્યો હતો. પરિણામે અંધારી રાત્રે પહેલા છોકરાને કોળીઓ બનાવવા માટે પહેલા તેણે લાકડાના દરવાજા પર પોતાના નહોરદાર પંજા વડે જોર લગાવ્યું. નહોરના લીધે દરવાજા પર ઉઝરડા પડ્યા હતા. પાસેનો વજનદાર પથરો ખસેડ્યો અને દરવાજો બંધ કરવા માટે ભરાવેલું મજબૂત ખપાટિયું પણ અનાયાસે ખસેડી નાખ્યું. ભરવાડે ઘટનાનું અને ઘટના સ્થળ તરીકેના વાડાનું જે વર્ણન કર્યું તે દીપડાને ભારે ચાલબાજ અને બેધડક મિજાજનું ઠરાવતું હતું. બકરાની સંખ્યા 40 હોવાની ગણતરીનો વાડો અત્યંત સંકળાશ્વર્યો હતો. બાળાથી છેક સામેના ખૂણે સૂતેલા છોકરા સુધી પહોંચવા માટે સહેજ પણ મોકળી જગ્યા ન હતી, એટલે માની લેવાનું થાય કે દીપડો જમીન સરસો દબાયેલો રહી બકરાના પાછલા તથા આગલા પગ વચ્ચેના ગાળા વચ્ચે સરકતો રહી છોકરા સુધી પહોંચ્યો હતો. કદાચ એમ પણ હોય કે બકરાની પીઠે ચડી આગળ વધ્યો. બકરા સહેજે ત્યારે અવાજ કરે, પણ ગાઢ નિંદ્રામાં પોઢેલો છોકરો જાગ્યો નહીં. બીજો પ્રસંગ ટૂંકમાં. ગઢવાલ હિમાલયના આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો. હિમાચ્છાદિત પહાડો તેના રૂપેરી પ્રકાશમાં રમણીય દેખાતા હતા. બહાર ચાંદનીમાં બેસવાનું મન થાય એવું ખુશનુમા વાતાવરણ હતું. પણ 1300 ચોરસ કિલોમીટરના આખા ગઢવાલ પ્રદેશમાં ચોમેર સન્નાટો હતો. સૌ પોતપોતાના ઘરોમાં પુરાયા હતા. એક લકડીયા ઘરમાં 2 મિત્રો હુક્કો પીતા બેઠા હતા. ઘર એક જ ઓરડાનું હતું જેનો આકાર અંગ્રેજીમાં એલ જેવો થતો હતો. મિત્રો છેક પાછળ ભીતને અઢેલીને બેઠા હતા. જ્યાંથી રહીને જોતા દરવાજો કાટકોણ રચાતા એલ આકારને લીધે દેખાતો ન હતો. ઘર જેનું હતું તેનો મિત્ર હુક્કો પીવા અને ગપ્પા મારવા આવ્યો ત્યારે એણે રસ્સીનો ગાળિયો હુકમાં પરોવ્યા છતાં લાકડાનો દરવાજો પૂરેપૂરો બંધ નહોતો થયો, કેમ કે રસ્સી જરા લાંબી હતી. આથી સહેજ ફાટ રહી જવા પામી. અંધારા ઓરડામાં વાતો ક્યાંય સુધી ચાલી? બંને હુકો પીવાના વારા કાઢ્યા હતા. એક વખત આમ જ હુકો લેવા આપવા જતા તે છટકીને નીચે પડ્યો અને તેમાંના સળગતા કોલસા ધાબળા પર વેરાયા. દુર્ખાસ! ઘરના માલિકે તેના મિત્રને દબડાવતા કહ્યું. ધાબળો આગ પકડે તેની ઘરમાલિકને બીક હતી. મિત્ર દૂર ખસીને અને કાટકોણ વટાવીને સામેના ખૂણામાં જતો રહ્યો. માલિક તાબડતોબ ધાબળો સમેટીને અંધારામાં ચળકતા કોલસા વીણવા લાગ્યો. એક એક કરીને બધા કોલસા તેણે પાછા હુક્કાના પ્યાલામાં ભરી દીધા. ફરી વખત ધાબળો પાથરી તેણે મિત્રને કહ્યું, છાલ આવી જા. જવાબ ન મળ્યો. માલિક એલ આકારવાળા ઘરના સામાખૂણા તરફ ગયો અને કોર્નર વટાવતા જ ચોંકી ઉઠ્યો. લાકડાનો દરવાજો ખુલ્લો હતો. ચંદ્રના તેજમાં જે દ્રશ્ય તેને જોવા મળ્યું તે ભૂતાવળ જેવું હતું. ઉમરા પર જ રુદ્રપ્રયાગનો યમદૂત તેના મિત્રને ઘસડી રહ્યો હતો. ઉમરો વટાવ્યા બાદ ત્રણે પગથિયા પૂરા થયા કે તરત જ દીપડો જડબામાં પોતાના શિકારને મજબૂત રીતે પકડીને સીમ તરફ દૂટ મૂકીને ભાગ્યો અને ઘડીક વાર પછી દેખાતો બંધ થઈ ગયો. માલિક પોતાના મિત્રને બચાવવા માટે કશું જ કરી શક્યો નહીં. વખત ગુમાવ્યા વગર તેણે દરવાજો વાસી દીધો અને ફફડાટનો માર્યો ધાબળો ઓડી અને ખૂણામાં બેસી રહ્યો. દીપડાએ ગજબની ચાલાકી અને ચૂપકીદી દાખવી હતી. હુકમાં ભરાવેલી રસીનો ગાળ્યો તેણે પંજા વડે કાઢી નાખ્યો. દબાતા પગલે ક્યારે અંદર ઘૂસી આવ્યો અને તક શોધીને તરાપ મારીને પેલાનું ગળું ઘોટી નાખ્યું એ જ ઘરના માલિકને ખબર ન પડી. કેમ કે શાંત વાતાવરણમાં પાંદડું ખર્યા જેટલો પણ અવાજ થયો નહીં, કેમ કે દીપડો મખમલ પગો હતો. બીજા અનેક પ્રસંગો હિમાલયના ગઢવાલમાં બન્યા અને બનતા રહ્યા. દરેક પ્રસંગનો રિપોર્ટ માત્ર ભારતમાં નહીં બ્રિટનના વર્તમાન પત્રોમાં છપાતો હતો. રુદ્રપ્રયાગના દીપડાનું નામ ત્યાં ગાજતું હતું. ભારતથી આવતા રિપોર્ટ બ્રિટનના લોકો રસપૂર્વક વાંચતા હતા. બ્રિટિશ હુકુમતે રુદ્રપ્રયાગના નરભક્ષી દીપડાને ઠાર મારે તે શિકારીને ₹10,000 ઇનામ દેવાનું જાહેરનામું બહાર પાડ્યું. સાથોસાથ બે ગામડા જેટલી ખેતીલાયક જમીન પણ ભેટમાં આપવાનું ઠરાવ્યું. હિમાલય ગઢવાલમાં એ સમયે 4,000 લોકો પાસે લાયસન્સવાળી બંદૂકો હતી. ઇનામની વાત સાંભળ્યા પછી અનેક જણાને સુરાતન ચડ્યું, પણ શિકાર કરવા નીકળેલા બિનઅનુભવી બંદૂકબાજો ફાવ્યા નહીં. બ્રિટિશ સરકારે ત્યાર પછી અનુભવી શિકારીઓને માસિક પગારે રોક્યા. ઉપરાંત તેણે ગઢવાલ રેજિમેન્ટના લશ્કરી જવાનોને તથા અફસરોને પણ એમ જણાવેલું કે રુદ્રપ્રયાગના દીપડાનો શિકાર કરવા માગતા હો તો રજા તરત જ મંજૂર કરાશે. બધા પ્રયાસો છેવટે વ્યર્થ રહ્યા. એક રોમાંચકારી બનાવ જો કે 1921માં બન્યો કે જ્યારે દીપડો સહેજ માટે ઠાર મરતા બચી ગયો. દીપડાએ ત્રાસ ફેલાવવાનું શરૂ કર્યું એ વાતને ત્યારે લગભગ 3 વર્ષ થયા હતા. લશ્કરના બે ગોરા અફસરો રુદ્રપ્રયાગ પહોંચ્યા. દીપડો ગણાતો રુદ્રપ્રયાગનો, પણ તેનું સામ્રાજ્ય 1300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું. શિકારની ખોજમાં તે ચારે કોર ભટક્યા કરતો હતો. આથી રુદ્રપ્રયાગમાં તેના માટે રાહ જોતા બેસી રહેવાનો મતલબ ન હતો. કદાચ થોડા કલાકોમાં જ ટપકી પડે અને ન આવવાનો હોય તો મહિનાઓ સુધી દેખાય નહીં. વળી આવે ત્યારે શૂટ કરવાનો ચાન્સ મળે કે કેમ તે પણ નક્કી નહીં. આમ છતાં બંને અંગ્રેજ લશ્કરી અફસરો ગણતરીબાજ હતા. બેઉને ખબર હતી કે અલકનંદા નદીના સામસામા કાંઠે શિકાર કરતો દીપડો નદી ઓળંગવા માટે પાણીમાં ઝંપલાવે નહીં. અલકનંદાનો પ્રવાહ વિગીલો હતો. દીપડો બહુ કુશળ તરવૈયો ગણાય, છતાં અલકનંદાના ધુઆંધાર વહેણને લીધે તે જરૂર પુલ ઓળંગીને જ સામે કાંઠે આવજા કરતો હોવો જોઈએ. ગઢવાલના પ્રદેશમાં અલકનંદા પર એ સમયે માત્ર 2 પુલ હતા. એક રુદ્રપ્રયાગ પાસે હતો અને બીજો 19 કિલોમીટર ઉત્તરે ચતવા પીપલ ગામ પાસે હતો. અંગ્રેજીમાં જેમને સસ્પેન્શન બ્રિજ કહેવાય એવા 2 પુલ હતા. નદીના બંને કાંઠે સિમેન્ટના ટાવર હોય, ટાવર સાથે પોલાદના જાડા કેબલ બાંધ્યા હોય અને તે કેબલના આધારે લાકડાના પાટિયાનો પુલ બનાવ્યો હોય કે જેના પર ચાલો ત્યારે આખો પુલ સહેજ હલબલવા લાગે. બ્રિટિશ અફસરોએ કામ વહેંચી લીધું. એક જણ ભરી બંદૂકે રુદ્રપ્રયાગના ડાબા કાંઠાવાળા ટાવર પર ગોઠવાયો. તો બીજા અફસરે જમણા કાંઠાના ટાવર પર સ્થાન જમાવ્યું. પહેરો રાત્રે જ ભરવાનો હતો, કેમ કે નિશાચર દીપડો દિવસે પુલ ઓળંગે નહીં. અફસરો દિવસે ઊંઘ ખેંચે અને રાત્રે ઉજાગરો બેઠે એવું કેટલાય વખત સુધી ચાલ્યો. 2 મહિના વીતી ગયા. ઉજાગરા કરતા અફસરોનું સુતેલું નસીબ છેવટે જાગ્યું. એક રાત્રે અલકનંદા નદીના ડાબા કાંઠે પહેરો ભરનારા બ્રિટિશ અફસરે તેના ટાવર નીચેથી દીપડો પસાર થતો જોયો. આકાશમાં વાદળો ન હતા એટલે રાત બહુ અંધારી ન હતી. પીળા શરીરે કાળા ગુલ ધરાવતો દીપડો ઝાંખા અજવાળામાં પણ દેખાતો હતો. હવે ગોળીબાર કરવાનો હતો. બંદૂકનો ગોળો અત્યારે જ દાપવો કે દીપડાને પુલ પર સહેજ આગળ જવા દેવો એ તત્કાળ નક્કી કરવાનું હતું. પુલની વચ્ચોવચ્ચ તે પહોંચે ત્યાં સુધી રાહ જોવી એ સારું, જેથી સામેવાળા અફસરને પણ તેનું નિશાન લેવાનું ફાવે અને સામસામા ગોળીબારમાં તે આદમખોર મર્યા વગર રહે નહીં. સામેના અફસરનું ધ્યાન પણ દીપડા પર જ હતું. આદમખોર જેવો વચ્ચે પહોંચ્યો કે તરત જ બંદૂકનો પહેલો ધડાકો તે અફસરે કર્યો. ડાબા કાંઠાના અફસરે પણ બુલેટ છોડી આદમખોર છલાંગ મારતો ભાગ્યો. બેઉને લાગ્યું કે નિશાન ખાલી ગયા. હવે બંદૂકો પણ ખાલી હતી એટલે ભાગતા દીપડા પર રિવોલ્વરના 6 ગોળીબાર કરવામાં આવ્યા. સવારે પુલ તપાસતા લોહીના ડાઘ જોવા મળ્યા. પાગથી વખતે દીપડાએ જેટલું અંતર કાપ્યું ત્યાં લાકડાના પાટિયા લોહી વડે ખરડાયેલા હતા. નરભક્ષી ભલે ત્યાંને ત્યાં ન ઢળી પડ્યો, છતાં તે ખરાબ રીતે જખમી થયો હતો. આ હાલતમાં તે લાંબો સમય જીવતો રહે તે શક્ય ન હતું. ખુશાલીના સમાચાર આખા ગઢવાલમાં ફેલાયા ત્યારે 3 વર્ષ સુધી રંજાડતો દીપડો આખરે મર્યો એ વાતે સૌએ રાહતનો દમ ભર્યો. અલબત્ત સરકાર તેને મરેલો ત્યારે જ ગણે કે જ્યારે તેનો મૃતદેહ હાથ લાગે. રુદ્રપ્રયાગના લોકો ભેગા મળી અને દીપડાનો મૃતદેહ શોધવા માટે આજુબાજુના જંગલોમાં ફરી વળ્યા. દીપડાનું શબ ક્યાંય ન દેખાયું અને ન તો દીપડો કશે જોવા મળ્યો. એ પછી લાંબો સમય તેના વાવળ પણ ન મળ્યા. કોઈ ગામમાં તેણે માનવ શિકાર કર્યો હોવાના સમાચાર પણ બીજા 6 મહિના સુધી ન આવ્યા. 7મા મહિને પછી ફરી માનવ શિકારનો પ્રસંગ બન્યો. ધાડપાડું દીપડાએ વધુ એક માણસનો ભોગ લીધો. નિરાંતનો શ્વાસ માંડ લેવા માંડેલા લોકો પાછા ચિંતામાં ડૂબી ગયા. કર્ફ્યુના જૂના દિવસો તેમના માટે ફરી વખત શરૂ થયા. આદમખોરે લગભગ 1300 ચોરસ કિલોમીટરના ગઢવાલ વિસ્તારમાં 50,000 લોકો પર સૂર્યાસ્તની અને સૂર્યોદય સુધીની સંચારબંધી લાદી દીધી અને તેના લીધે આદમખોર માટે ફરક પડતો ન હતો. અગાઉ પણ રાતભરના સન્નાટાની એ જ સ્થિતિ હતી. લોકો ઘરમાં બંધ બારી બારણે પુરાયેલા રહીને રાત ગુજારતા હતા. છતાં એક યા બીજી રીતે એકાદ ઘરમાં અતિક્રમણ કરી અને દીપડો ભક્ષણ મેળવી લેતો હતો. મિત્રો રચવામાં તેની કાબેલિયત અસાધારણ હતી. 1925નું વર્ષ હતું. એક રાત્રે નૈનીતાલમાં કેટલાક ગોરા અમલદારો ભેગા થયા હતા. અંગ્રેજો માટેની ક્લબમાં માદક પીણા માણી રહ્યા હતા. ઉત્તર ભારતનો સંયુક્ત પ્રાંતોનો મુખ્ય અંગ્રેજ સચિવ માઇકલ કીન તેમાં સામેલ હતો. સાગર સપાટીથી 2,084 મીટર ઊંચે આવેલા અને ગઢવાલને બદલે કુમાઉ ડિવિઝનમાં આવતા નૈનીતાલનું નામ નૈની દેવીના સન્માનમાં રખાયું હતું. મૂળ તો એ નામ ત્યાંના નૈની સરોવર એટલે કે હિન્દી શબ્દ અનુસાર તાલનું હતું. અમલદારો વચ્ચે ચાલતો વાર્તાલાપ અવારનવાર રુદ્રપ્રયાગના નરભક્ષી દીપડાના વિષય પર આવી જતો હતો. સંયુક્ત પ્રાંતોનો મુખ્ય સચિવ તેની સાથેના અંગ્રેજોના દીપડાના શિકારનો પ્રયત્ન કરવા જણાવી રહ્યો હતો. સૌનો પ્રતિભાવ નકારાત્મક રહ્યો. એક જણ બોલ્યો, ગો આફ્ટર અ મેન ઇટર ધેટ હેઝ કિલ્ડ 100 પીપલ, નોટ ઇન યોર લાઈફ. અગાઉ કેટલાક નરભક્ષી વાઘનો શિકાર કરી ચૂકેલા જીમ કોર્બેટ પણ ત્યારે હાજર હતો. આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો એ વખતે કશું બોલ્યો નહીં, પણ બીજી સવારે તે માઇકલ કીનના બંગલે ગયો અને દીપડાનો શિકાર કરવા પોતે ઇચ્છુક હોવાનું જણાવ્યું. માઇકલ કીને આ માટે ગવર્નરના સલાહકાર વિલિયમ ઇબર્ટસનનો સંપર્ક કરવા જીમ કોર્બેટને સલાહ આપી. બીજી ઘણી વાતો થયા પછી બંને જણ છૂટા પડ્યા. ઇબર્ટસનને પત્ર લખવાનું નક્કી કરી જીમ કોર્બેટ પોતાના ઘરે પાછો આવ્યો. દરવાજો ખોલ્યા બાદ ટેબલ પર પડેલા પત્ર પર નજર પડી. પત્ર લખનારનું સરનામું વાંચ્યું. પત્ર વિલિયમ ઇબર્ટસનનો હતો. કોર્બેટે પત્ર ખોલ્યો. ઇબર્ટસને તેમાં આગ્રહપૂર્વક જણાવેલું કે નરભક્ષી દીપડાનો શિકાર કરવા માટે કોર્બેટ તાત્કાલિક રુદ્રપ્રયાગ પહોંચે અને ત્યાંના 1 લાખ જણાને આદમખોર દીપડાના ત્રાસમાંથી મુક્તિ આપે. જીમ કોર્બેટે સામાન બાંધવાનું શરૂ કર્યું. નૈનીતાલમાં જ જુલાઈ 25, 1985ના દિવસે ત્યાંના પોસ્ટમાસ્ટરના સંતાન તરીકે જન્મેલા જીમ કોર્બેટને નાનપણથી જંગલો પ્રત્યે આકર્ષણ હતું. જંગલની કીડીએ જોવા મળતી પગલાની છાપના આધારે જે તે જનાવરને ઓળખી કાઢતો હતો. ઉચ્ચતર શાળા સુધીનું શિક્ષણ પૂરું થાય એ પહેલા આર્થિક કારણોસર ભણતર છોડીને બેંગાલ નાગપુર રેલવેમાં નોકરી લીધી. થોડા વખત બાદ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં જોડાયો અને કર્નલના હોદ્દા સુધી પહોંચ્યો. કારકિર્દીનો આગામી તબક્કો શિકારી તરીકેનો હતો. શિકાર માટે નાનપણમાં વાપરેલી પ્રથમ બંદૂક એટલે કે ગિલોલ, જેના પછી તીરકામઠાનો વારો આવ્યો, તેના માસિયાઈભાઈ સ્ટીફન ડીઝે તેને શોટગન ભેટમાં આપી, જે કેવી રીતે વાપરવી એ તેના પરિચિત ભારતીય શિકારી કંવર સિંહે તેને શીખવ્યું. અંતે તેણે રાઇફલ પર હાથ બેસાડ્યો. વાઘનો પહેલો શિકાર તેણે 1894માં કર્યો, જ્યારે એ માત્ર 19 વર્ષનો હતો. ગઢવાલની વસ્તી તો 50,000ની હતી, છતાં સરકારે લાખ જણા એટલા માટે ગણાવ્યા કે દર વર્ષે દેશભરમાં 60,000 યાત્રાળુ લોકો રુદ્રપ્રયાગનો રસ્તો પકડી બદ્રીનાથના પ્રવાસે જતા હતા. હરિદ્વારથી વાયા દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, કરણપ્રયાગ, નંદપ્રયાગ અને હનુમાનચટ્ટી જતો બદ્રીનાથ સુધી પથરાતો અને ઘણી જગ્યાએ તો કેડી જેવો બની જતો માર્ગ આશરે 325 કિલોમીટર લાંબો હતો. યાત્રીઓએ તે મજલ પગપાળા જ કાપવાની થતી હતી. દીપડાનો ત્રાસ ક્યારેક તેમણે પણ વેઠવો પડતો હતો. દિવસે દીપડાનો ખતરો નહીં, પરંતુ રાત્રે જો પડાવ નાખવા માટે બંધ જગ્યા ન મળે અને ખુલ્લામાં સુવાનું થાય તો તેમાંના એકાદ જણ માટે કદાચ સવાર પડે નહીં. ગઢવાલનો દેશ એ વખતે એટલો પછાત કે આટલા બધા લોકોને રાતવાસો કરવા પાકા મકાનવાળી લોજ કે વિશી મળે પણ નહીં. પરિણામે અલકનંદા નદીના કાંઠે કાંઠે જતા માર્ગ પર દીપડાને એકાદ શિકાર ન જડે એવું મોટાભાગે બનવાનું ન હતું. 1918થી શરૂ કરી 1925 સુધીમાં તે આદમખોરે સ્થાનિક રહીશો ઉપરાંત કેટલાક યાત્રાળુ લોકોને પણ ફાળી ખાધા હતા. 1925માં જીમ કોર્બેટ રુદ્રપ્રયાગ પહોંચ્યો. તેના થોડા સમય પહેલા જ ત્યાં એક કરુણ ઘટના બની. બદ્રીનાથ તરફ જતા 20 યાત્રાળુઓ થાક્યા પાક્યા રુદ્રપ્રયાગમાં આવ્યા. ત્યારે બપોર નમવા લાગી હતી. કોઈ નાની હાટડી જેવી રેસ્ટોરાંમાં તેમણે ચા પાણી કર્યા અને નાસ્તો બંધાવ્યો. એક ધારું ચાલીને પગ દુખતા હતા એટલે થોડોક આરામ કર્યો. દરમિયાન સાંજ પડવા લાગી. રેસ્ટોરન્ટ ચલાવતા ગઢવાલીએ તેમને સલાહ આપી કે તેમણે અહીં વધુ સમય રોકાવાને બદલે સપાટા બંધ બીજા 6 કિલોમીટરનું અંતર કાપી આગળ નીકળી જવું જોઈએ. રુદ્રપ્રયાગથી 6 કિલોમીટર દૂર યાત્રાળુઓ માટે ખાસ બંધાયેલી એક ધરમશાળા હતી, જ્યાં તેઓ બધા સલામત રીતે રાતવાસો કરી શકે તેમ હતા. આખો દિવસ ચાલ્યા પછી હવે એકે યાત્રાળુઓના પગમાં જોર ન હતું. આથી તેમણે હાટડી જેવી રેસ્ટોરન્ટ પાસેના ઓટલા પર જ ધામા નાખ્યા. રાતનું ખાવાનું રાંધવા માટે અમુક જણા આસપાસના સૂખા ડાળખા વીણવા નીકળ્યા. દાળ ચોખાની પોટલી કાઢી અને ચૂલો બનાવવા માટે પથરા ગોઠવવા માંડ્યા. ગઢવાલીએ તેમને ખોટું જોખમ ન ખેડવા માટે સમજાવ્યા. એક સાધુ ત્યાં આવ્યો, રાત્રિ રોકાણ માટે યાત્રાળુઓના સંઘમાં પડ્યો. દીપડાનો હુમલો થવાની શક્યતાને લીધે ચિંતિત યાત્રાળુઓને તેણે દિલાસો આપ્યો કે આદમખોર રખે આવી ચડે તો એનું ચડબું પકડી શરીરના બે ફાડિયા કરી નાખશે. યાત્રાળુઓ માટે સાધુનો વાયદો ઘા પર મલમ જેવો હતો. આજથી 100 વર્ષ પહેલાના તે અરસામાં ભારતીય સમાજમાં અક્ષર જ્ઞાનની કમી હતી અને અંધશ્રદ્ધા પારાવાર હતી. આથી સાધુ પર સૌએ વિશ્વાસ મૂક્યો. યાત્રાળુ લોકોએ ઓટલા પર રાતનું ભોજન રાંધ્યું, પેટ પૂજા કરી અને જમ્યા બાદ બાવાએ પણ તેનું પાથરણું ત્યાં જ ઓટલા પર બિછાવ્યું. યાત્રી સંઘમાં 10 મહિલાઓ હતી. એક રૂમવાળી દુકાનમાં તેમને રાતવાસાનો બંદોબસ્ત કરી આપવામાં આવ્યો. બાબાએ તેનું પાથરણું ઓટલા પર પુરુષ યાત્રીઓની હરોળમાં વચ્ચોવચ્ચ બિછાવ્યું હતું. થાકેલા પગે ગુટલા ચડ્યા જેવી સ્થિતિવાળા યાત્રાળુઓ ગાઢ નિંદ્રામાં સર્યા. સવારે અઘોરી બાવો ગાયબ હતો. સૌની હરોળમાં રાત્રે જ્યાં તે સૂતેલો એ જગ્યા ખાલી હતી. બાબાનું પાથરણું સાવ પીંખાયેલું હતું. ઓટલાથી ઘણે દૂર ઝાંખરામાં તેનો ધાબળો પડ્યો હતો, જેના પર લોહીના ડાઘ હતા. લોહીના કેટલાક ટીપા ઓટલા પર અને જમીન પર હતા. રાત્રે શું થયું હોય તેનો ખ્યાલ આવતા સૌએ બૂમાબૂમ મચાવી દીધી. રેસ્ટોરાંમાં દરવાજો બંધ કરીને સૂતેલો ગઢવાલી પણ જાગ્યો અને બહાર આવ્યો. જોતાવેત સમજી ગયો કે રુદ્રપ્રયાગનો દીપડો શેખીખોર બાવા પર જ અડધી રાત્રે ત્રાટક્યો હતો. ચૂપકી દીધી તેનું અપહરણ કરી જંગલ તરફ ઘસડી ગયો હતો. સૌને અચંભો પમાડતી વાત એ હતી કે દીપડો ઓટલા પર ચડ્યો અને સૂતેલા બાવાનો તોટો પોતાના તીક્ષ્ણ દાંત વડે પીસી નાખ્યો તો પણ બિલકુલ અવાજ થયો નહીં. દેખીતું કે દીપડાએ અઘોરીને ચીસ પાડવાનો પણ મોકો ન આપ્યો. અઘોરીને બદલે પોતાનો વારો આવ્યો હોત તો શું થાત એવા ખ્યાલે દરેક યાત્રાળુ જરૂરથી ફફડ્યો હોવો જોઈએ. ગઢવાલીએ ત્યારબાદ અઘોરીનો મૃતદેહ શોધવા માટે કેટલાક જણાને પોતાની સાથે આવવા સમજાવ્યા. ગઢવાલી જંગલ તરફ આગળ વધ્યો. દસેક જણા ડરતા ડરતા તેની પાછળ ચાલ્યા. લોહીના ટપકા અને ખાબોચિયા તપાસતા સૌ 250-300 મીટર દૂર ગયા ત્યારે એક ભેખડના ઓથે બાવાનું અડધું ખવાયેલું શબ તેમને જોવા મળ્યું. દીપડાએ અઘોરીના ધડનું માંસ કોચી ખાતું હતું એટલે હવે ત્યાં ફક્ત હાડકા દેખાતા હતા. શવનો દેખાવ અરેરાટી પેદા કરે એવો હતો એટલે તેના પર કપડું ઢાંકી દેવામાં આવ્યું. જીમ કોર્બેટ પોતાનું નૈનીતાલ હિલ સ્ટેશન છોડીને 6 ગઢવાલી મજૂરો સાથે રુદ્રપ્રયાગ તરફ જવા નીકળ્યો. વાહનોના અભાવે રાણીખેતના અને કરણપ્રયાગના માર્ગે પગપાળા જ રસ્તો કાપવાનો હતો. દિવસે ચાલવાનો અને રાત્રે આરામ કરવાનો એ રીતે સતત 10 દિવસ સુધી મજલ કાપ્યા પછી કોર્બેટ અને તેના મજૂરો રુદ્રપ્રયાગના સીમાડે પહોંચ્યા. આમ છતાં ગામમાં પહોંચી શકાય પહેલા અંધારું ઘેરાવા લાગ્યું. કાચા રસ્તા પાસે જ ખુલ્લી સપાટ જગ્યા પર મજૂરોએ સામાન ખડક્યો, આસપાસના સૂકા ડાળખા વીણ્યા, ચૂલો બનાવવા માટે પથ્થરો ગોઠવ્યા અને લૂખું સૂકું જે રાંધી શકાય તે રાંધવા બેઠા. સાથે કેટલોક નાસ્તો બાંધ્યો. દરમિયાન સામાન ભેગી રાખેલી નાની કુહાડી વડે કોર્બેટે આજુબાજુના ઝાખરા કાપી ચૂલા પાસે લાવી દીધા. સારો એવો ખડકલો થયો. ગઢવાલી મજૂરોએ ઝાંખરા ગોઠવી સાતે જણાએ ફરતે બહોળા વ્યાપનું રક્ષણાત્મક વર્તુળ રચ્યું. આ જાતની કિલેબંધીને આદમખોર દીપડો બિલકુલ ન ગણકારે, પરંતુ ઝાખરાને તે ખસેડે ત્યારનો અવાજ જીમ કોર્બેટને જગાડી મૂકે એટલું પૂરતું હતું. કોર્બેટ તેની રાઇફલ પડખા નજીક જ રાખીને સૂવાનો હતો. જમ્યા પછી સૌએ જમીન પર લંબાવ્યું, પ્રકાશ માટે વચ્ચે ફાનસ રાખ્યું હતું. કોર્બેટે તેની .275 રિગ્બી બોલ્ટ એક્શન રાઇફલ પોતાની બાજુમાં જ રાખી. ઇંગ્લેન્ડની જ્હોન રિગ્બી કંપનીએ બનાવેલી અખરૂટ વૃક્ષના લાકડાના કુંદાવાળી તે રાઇફલના નાળચા દ્વારા 140 ગ્રેનની એટલે કે 9 ગ્રામની બુલેટ સેકન્ડના 2300 ફીટની ઝડપે વછૂટતી હતી. એક નરભક્ષી વાઘણનો જીમ કોર્બેટે શિકાર કર્યો ત્યારે સંયુક્ત પ્રાંતોના તત્કાલીન અંગ્રેજ ગવર્નરે કોર્બેટને .275 રિગ્બી ભેટ આપી હતી. દિવસભર રજળપાટ કર્યા પછી રાત્રે જાગવું અશક્ય હતું એટલે મજૂરોએ 16 તાણ્યા બાદ ટૂંક સમયમાં કોર્બેટ પણ મટકું મારી ગયો. છેક સવારે આંખ ખુલી કોર્બેટ અને તેના 6 ગઢવાલી મજૂરો રુદ્રપ્રયાગ પહોંચી ગયા. ગામ લોકોએ હોંશે હોંશે કોર્બેટનું સ્વાગત કર્યું. સરકારી બંગલો પણ દેખાડ્યો કે જ્યાં કોર્બેટે રહેવાનું હતું. કોર્બેટે જ્યારે એમ કહ્યું કે આદમખોર દીપડાને ખતમ કરીને જ પાછો જવાનો છે ત્યારે લોકોને છુટકારાની આશા જાગી. જો કે 1300 ચોરસ કિલોમીટરના પ્રદેશમાં નરપક્ષી યમદૂતને શોધવો, લાગમાં ફસાવવો, બંદૂક વડે તેનું સચોટ નિશાન લેવું અને તેને ખતમ કરી દેવો એ બધું કેટલું મુશ્કેલ ગણાય તે કોર્બેટ બરાબર જાણતો હતો. ગઢવાલના જંગલોમાં એ સમયે લગભગ 50 દીપડા વસતા હતા. આમાં કયો દીપડો રુદ્રપ્રયાગનો નામીચો આદમખોર તે શી રીતે જાણવો એ જ મૂળતો પ્રશ્ન હતો. કઈ રીતે તેને ઓળખવો, વિશાળ પહાડી અને જંગલછાયા મુલકમાં શોધવો પણ ક્યાં અને શી રીતે? દીપડો વળી નિશાચર પ્રાણી ગણાય એટલે દિવસે અજવાળામાં તેનો ભેટો ન થાય અને રાત્રે અંધકારમાં તે નજરે ચડે નહીં. અગાઉ જોયું તેમ રુદ્રપ્રયાગનો દીપડો અલકનંદા નદીના બંને કાંઠે ત્રાસ ફેલાવતો હતો. દીપડો પાણીમાં તરી શકે અને તરવું તેને ગમે પણ ખરું, પણ નદી ધોધમાર વહેતી હતી. આથી નદી તરીને સામા કાંઠે પહોંચવું તેના માટે શક્ય ન હતું. અલકનંદા પર આવેલા 2 પુલો જ તે ઓળંગતો હતો. એક પુલ રુદ્રપ્રયાગ ગામનો અને બીજો પુલ 19 કિલોમીટર છેટે ઉપરવાસમાં ચતવા પીપલ ગામનો. કોર્બેટને થયું કે દીપડાએ છેલ્લો શિકાર અલકનંદાના ડાબા કાંઠે પુલ નજીક કર્યો હતો એટલે નરમાસ ખાધા પછી તે પુલ ઓળંગી સામી તરફ જતો રહ્યો હોય એવું બનવા જોગ હતું. માણસ ખાઉ દીપડા જેવું ખંદુ પ્રાણી એકના એક સ્થળે તરત બીજો શિકાર ન કરે એ વાત કોર્બેટ અનુભવે જાણતો હતો. પહેલો શિકાર જ્યાં કર્યો હોય એ પ્રદેશમાં જાજો સમય રોકાય નહીં. જીમ કોર્બેટે ત્યાર પછી દરરોજ રાતના સમયે બંને પુલો કાંટેદાર ઝાંખરા વડે બંધ કરાવ્યા અને દીપડાને અલકનંદા નદીના જમણા કાંઠે જ રહેવા મજબૂર કર્યો. વાત પણ વહેતી મૂકી કે દીપડો ત્યાં જ હતો અને સાંજે પણ 5 વાગ્યા પહેલા સૌએ ઘર ભેગા થવું અને ઘરના બારીબારણા મુશ્કે ટાટ વાસી દેવાનું ભૂલવું નહીં. લોકોને તેણે એકદમ સાવધાન બનાવ્યા. દીપડાને ઘડીકમાં શિકાર ન મળે એવી પરિસ્થિતિ તે સર્જવા માંગતો હતો. દીપડાને દિવસો લગી નરમાંસ વગરનો રાખવાનો હતો. માણસનો શિકાર ન મળે ત્યારે બીજો ગમે તે શિકાર કરી તેણે પેટ ભરવાનું થાય એટલે કોર્બેટે થોડા સમય પછી એક બકરાને જ ગલ વચ્ચે બાંધ્યો અને સાંજ નમતા પહેલા પોતે નજીકના કદાવર ઝાડની ઊંચી ડાળ પર આસન જમાવ્યો. હાથમાં ભરેલી .275 રિગ્બી રાઇફલ રાખી અને કાન સરવા રાખ્યા. કોઈ પક્ષી અચાનક ચીસા ચીસ કરી મૂકે, વાંદરા કૂદા કૂદ મચાવે અથવા હરણ કે ચિત્તળ પૂરપાટ ભાગતા જણાય તો સમજી લેવાનું કે આદમખોર દીપડો આવ્યો. કોર્બેટને માણસ ખાઓ દીપડાના શિકારનો ખાસ અનુભવ ન હતો. બીજી તરફ દીપડાને માણસના શિકારના પૂરા 7 વર્ષનો અનુભવ હતો. કલાકો પર કલાકો વીત્યા. ઊંચી ડાળ પર સતત અક્કળ રીતે બેસીને કોર્બેટની કમર સહેજ પકડાવવા લાગી. ભેંકાર જંગલમાં ખીલા સાથે બંધાયેલો ગરીબડો બકરો પણ છૂટવા માટે બે બે કરી અને થાકી ગયો. કોર્બેટનું દુર્ભાગ્ય કે દીપડો તે બકરાનો અવાજ સાંભળીને પણ ઝાડ તરફ ફરક્યો નહીં. દિવસોથી જે દીપડાને નરમાંસનું ભોજન ન મળ્યું હોય તે છેવટે બકરાને ખાવા માટે તો જરૂર આવવો રહ્યો. ન આવ્યાનો મતલબ એ થાય કે દીપડો નદીના સામા કાંઠે હતો. આ કાંઠે તે છે એવું ધારી લેવામાં જીમ કોર્બેટે ભૂલ કરી હતી. જો એમ હોય તો સવાર લગી રાહ જોતા બેસી રહેવું એ પણ નકામું હતું. પરોળ થાય એ પહેલા કોર્બેટ નીચે ઉતર્યો, બકરાનું દોરડું છોડી નાખ્યું અને તેની સાથેના પોતાના બંગલા તરફ જવા માટે રવાના થયો. અંધારું હજુ પણ ઘેરાયેલું હતું અને જંગલ બહુ ઘટાદાર હતું. ટોર્ચના પ્રકાશમાં કોર્બેટે જેમ તેમ કરી રસ્તો શોધવો પડ્યો. વધુ પડતી હિંમત તે ખીળી રહ્યો હતો. શિકારીને જ શિકાર બનાવવા માંગતો દીપડો વચ્ચે ક્યાંક જાળીમાં છુપાયો ન હોય અને તેના પર ઓચિંતી તરાપ ન મારે તેની ખાતરી નહીં. કોર્બેટને જ્યારે રાઇફલ તાકવાનો ચાન્સ મળે નહીં, જો કે તેના મનમાં જાજી બીક ન હતી. દીપડો નદીના સામા કાંઠે હતો માટે ડરવાનું કારણ ન હતું. કોર્બેટ અડધા પોણા કલાકમાં બંગલે પહોંચી ગયો અને પથારીમાં લંબાવી દીધું. સવારે તે બહુ મોડો ઉઠ્યો. જાગીને બગીચામાં લટાર મારતી વખતે ઝાપા પાસે નજર કરી તો જમીન પર દીપડાના પગલાં જોવા મળ્યા. નરભક્ષી દીપડાના જે પગલાં હતા, કેમ કે સામાન્ય દીપડો આવી રીતે પીછો કરવાની હિંમત બતાવે નહીં. દીપડો ગુપચુપ પીછો કરતો આવ્યો તો ખરો, પણ એટલી જ ચૂપકીદીપૂર્વક તેણે કોર્બેટ પર તરાપ મારી હોત તો શિકાર અને શિકારી વચ્ચે આટાપાટાનો ખેલ ત્યાં જ પૂરો થવાનો હતો. શિકારી નસીબદાર કે બચી જવા પામ્યો. આ વખતે તેને એટલું ભાન થયું કે તેણે અત્યંત હોશિયાર દીપડા સામે ઝઝૂમવાનું હતું. અને જીવતા રહેવું હોય તો દીપડા કરતા પણ વધુ હોશિયાર રહ્યા વગર ચાલવાનું ન હતું. જીમ કોર્બેટે એ દિવસે આરામ જ કર્યો. રાત્રે પણ દીપડાને શોધવા માટે નીકળ્યો નહીં. વિશાળ ગઢવાલમાં દીપડો અમુક ઠેકાણે હોવાના ખબર મળે તો જ ભરી રાઇફલ સાથે તેને તપાસે નીકળવાનો અર્થ હતો. બાકી દીપડાની ખોજ માટે અંધારી રાત્રે જંગલમાં જવાનો તો સવાલ જ ન હતો. દીપડાના ઠામ ઠેકાણાના ખબર બીજી સવારે મળી ગયા. કોર્બેટ નાસ્તો કરવામાં મશગુલ હતો. વિચાર્યું કે આજે રાત્રે બકરાને ફરીવાર જંગલની વચ્ચે બાંધ્યો હોત તો એ ભૂખ્યો પેટ પૂજા કરવા માટે આવે ખરો. એક ગઢવાલી એવામાં દોડતો આવ્યો. સમાચાર આપ્યા કે રાત્રે પેલો દીપડો નજીકના ડુંગર પર વસેલા ગામમાં માનવ શિકાર કરી ગયો હતો. સવારે એ જ ડુંગરના ઢોળાવ પર ગામ લોકોને મૃતદેહના રહ્યા સહ્યા અવશેષો મળી આવ્યા હતા. ઢોળાવ કાપીને ત્યાં એક નાનું ખેતર બનાવવામાં આવ્યું હતું, જ્યાં બેસીને દીપડાએ મૃતદેહને ફાળી ખાધો હતો. માંસના થોડા ઘણા લોચા જ બાકી રહેવા દીધા હતા, પણ જતા પહેલા તેણે એ માંસ સૂકા પાંદડા વડે ઢાંકી દીધું હતું. બાકીનું ભોજન ખાવા માટે દીપડો તેના સ્વભાવ મુજબ વહેલો મોડો પાછો આવવાનો હતો. દીપડાએ અધૂરું મારણ બીજી વાર આરોગવું ન હોય તો એ તેને રેઢું જ મૂકી દે, પરંતુ મારણમાં તેને રસ હોય તો તેને સાચવવા માટે પૂરતી તકેદારી લે. ઝાડની ઊંચી ડાળ પર તેને સુરક્ષિત મૂકે અથવા સૂકા પાંદડા અને ડાળખાની નીચે ઢાંકી રાખે. ક્યારેક ઘટાદાર ઝાડીમાં પણ સંતાડી દે. બાતમી લાવનારની વાત સાંભળીને જીમ કોર્બેટે પ્લાન ઘડી કાઢ્યો. નરભક્ષી દીપડાએ જ્યાં નરબલી લીધો એ ગામડું કોર્બેટના પહાડી બંગલા કરતા પણ 4000 ફીટ ઊંચી આવેલું હતું. તો પણ તેણે જલ્દી ત્યાં પહોંચી જવાનું નક્કી કર્યું. એક શોટગન તથા .275 રિગ્બી સહિત 2 રાઇફલ લીધી. ખિસ્સામાં વધારાના કારતૂસનો સ્ટોક ભર્યો. ચાડા દોરડાનું વીંટલું ખંભે નાખ્યું. બાકી તારનું ગૂંચડું પણ સાથે રાખ્યું. કલાકો પછી ઘણા પરિશ્રમે 4000 ફીટનું ચઢાણ પાર કરી તે પેલા ગામમાં પહોંચ્યો. ગામ લોકોના મોઢે બધી વાતો જાણી. બપોર પછી તે થોડાક ફીટ નીચેના ખેતરમાં ગયો જ્યાં દીપડાનો શિકાર બનેલી વ્યક્તિના કંપારીજનક અવશેષો પડ્યા હતા. કોરબેટે આજુબાજુ નજર કરી. દીપડાને જે ઘરનો શિકાર મળેલો તે દિશામાં ઢોળાવ લેતી કેડી જતી હતી. કેડી પર દીપડાના પગલાની છાપ હતી. ફૂટપ્રિન્ટ જોતા દીપડો ભરાવદાર બાંધાનો જણાતો હતો. હળવા આંચકા સાથે કોરબેટે હેરતભર્યું અનુભવ્યું કે બે રાત પહેલા બકરા સાથે તે પાછો બંગલે આવ્યો ત્યારે જોવા મળેલી પગલાની અને હાલ નજર સામે દેખાતી છાપ વચ્ચે તફાવત ન હતો. એક પગની છાપ સહેજ અપૂર્ણ હતી. અનુમાન કરી શકાય કે 1921માં એટલે કે 4 વર્ષ અગાઉ પેલા બે અંગ્રેજોએ રાત્રે અલકનંદા પુલના સામસામા ટાવર ઉપરથી જે ગોળીઓ છોડી તેમાંની એક ગોળી દીપડાના પગમાં વાગી હતી. કાયમી ખોડ રહી જવા પામી હતી. કેડીની સીધમાં 40 ફીટ છેટે અખરોટનું પાંદડા વગરનું એક ઝાડ હતું એટલે કોરબેટે તેના પર આખી રાત બેસવાનું નક્કી કર્યું. સાંજ નમે એ પહેલા તેણે ઢોળાવ દ્વારા ખેતર તરફ આવતી કીડી પાસે બે વાસણા ખોસાવ્યા. એક વાસણા પર શોટગન અને બીજા પર રાઇફલ બાંધી આ શસ્ત્રોના નાળચા કીડી તરફ માંડેલા રાખ્યા. બેઉની ટ્રિગર સાથે બારીક તાર બાંધી દીધો જેથી રાત્રે અંધારામાં કીડી પર ચાલ્યા આવતા દીપડાનો આગલો પગ તારને અડે કે તરત બીવડા ગોળીબારો તે આદમખોરને ખતમ કરી નાખે. આ જાતનો બંદોબસ્ત કર્યા પછી કોરબેટે એક સફેદ પથ્થર શોધી કાઢ્યો, મેલ સાફ કરીને તેને શક્ય એટલો ઉજળો બનાવ્યો. ત્યારબાદ મૃતદેહના પડખા નજીક એ પથરાને મૂકી દીધો. પથરો ગોઠવવા પાછળ સાદી ગણતરી હતી. રાત્રે ચંદ્રના દર્શન થવાના ન હતા. આકાશ ખૂબ વાદળછાયું હતું એટલે નિશાનો લેવા માટે તારનો ઝાંખો પ્રકાશ મળવાનો ન હતો. અખરોટનું ઝાડ પાછું 40 ફીટ દૂર હતું. દીપડાનો શિકાર એવા સંજોગોમાં શી રીતે કરવો કે જ્યારે ગાઢ અંધકારમાં તે દીપડો 40 ફીટ છેટેથી દેખાય જ નહીં. સફેદ પથરો થોડો ઘણો જરૂર દેખાય એટલે કોરબેટે વિચાર્યું કે રાત્રે અચાનક જ જો પથરો દેખાતો બંધ થાય તો તેની આડે આદમખોર દીપડો હોવાનું ધારી લેવું અને ત્યાં જ ગોળીબાર કરવો, જે સફળ થવાની કે અસફળ રહેવાની સંભવિતતા 50-50% હતી. રખે ગોળી ખાલી જાય તો પણ ભડકેલો દીપડો પેલી કેડી તરફ ભાગે ત્યારે વાસણા પાછળ બાંધેલો તાર તેના પર સામટો ડબલ ગોળીબાર કર્યા વગર રહેવાનો ન હતો. ભલું હોય તો દીપડાના આગમન વખતે જ એ ગોળીબારો થવાના હતા. મૃતદેહ તરફ આવવા માટે દીપડો કદાચ તે કીડી પસંદ ન કરે અને જુદા રસ્તે આવે તો પછી રાઇફલનો ધડાકો સાંભળ્યા બાદ એ કીડી તરફ જરૂર નાશે, કેમ કે દીપડાના સ્વભાવ પ્રમાણે જોતા તે આવ્યો હોય તે દિશામાં કદી પાછો ભાગે નહીં. તરકીબ સરસ હતી. કામયાબ નીવડે કે કેમ તે જોવાનું બાકી હતું. સૂર્યાસ્ત વખતે કોરબેટ અખરોટના ઝાડ પર ચડ્યો ત્યારે આવા યુક્તિભર્યા દાવપેચનું છેવટે શું ફળ મળવાનું એ તેને ખબર ન હતી. જોતે જોતામાં અંધારું જામી ગયું. અમાસની રાતનો અંધકાર જાણે ઓછો હોય તેમ આકાશમાં સફેદ વાદળોને તગેડી મૂકીને કાળા મેઘવાદળો ચડી આવ્યા. થોડીવાર પછી ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ઝાડની ડાળે બેઠેલો કોરબેટ નીતરવા માંડ્યો. હિમાલયનો સુસવતો ઠંડો પવન તેના માટે વધુ આકરો નીવડ્યો. ઠંડીને લીધે શરીર ધ્રુજતું હતું. હિમાલયના પ્રદેશમાં હવામાન બદલાતા વાર પણ લાગે નહીં. અડધા કલાક પછી વરસાદ અટકી ગયો અને વાતાવરણ ફરી શાંત બન્યું. આ શાંતિ વચ્ચે કોરબેટને અચાનક મોટો પથરો ખસવાનો અવાજ કાને પડ્યો. દીપડો આવી પહોંચ્યો હતો. શિકારીનું દુર્ભાગ્ય એ કે તે પહેલી કીડી પર ચાલીને નહીં પણ અખરોટના ઝાડ નીચેથી પસાર થતો આવ્યો હતો. આથી વાસણા સાથે બંધાયેલો ધાતુનો તાર એ શૈતાનની અડફેટે આવ્યો ન હતો. કોરબેટને જરાક અફસોસ થયો, પરંતુ તેણે સફેદ પથ્થર સામે રાઇફલ તાકી રાખી. આ પથ્થર સિવાય બીજું કશું દેખાતું ન હતું. વંકાયેલા નસીબને લીધે થયું એવું કે ભોજન આરોગવા માટે દીપડો સામી તરફ બેઠો. પરિણામે સફેદ પથ્થરો ઢંકાયો જ નહીં. ક્યાં ગોળીબાર કરવો તે કોરબેટને ન સમજાયું, કેમ કે દીપડો ક્યાં બેઠો છે એ તેને ખબર જ ન હતી. ચોતરફ અંધકાર હતો જેમાં અડસટ્ટે પણ ગોળીબાર કરવાનો અર્થ નહીં. સફેદ પથ્થર સામે રાઇફલ એકધારી તાકીને કોરબેટ તે પથ્થર ઢંકાવાની રાહ જોતો રહ્યો. આ જાતનો વિચાર કરવામાં ઘણો સમય વીતી ગયો. ભારે રાઇફલને અધ્ધર પકડી રાખવા જતા છેવટે કોરબેટના બાવડા દુખવા આવ્યા. છેવટે ન રહેવાયું એટલે સહેજ આરામ માટે રાઇફલ જરા નીચી કરી બરાબર એ જ વખતે પથરો દેખાતો બંધ થયો. કોરબેટે તરત જ રાઇફલ ઊંચકી પણ નિશાન ગોઠવે તે પહેલા વળી પથરો દેખાવા લાગ્યો. આમ પથરા આડે દીપડો પસાર થયો એ વખતનો મોકો કોરબેટે ગુમાવ્યો. બે કલાકમાં આવું તો ફરી ત્રણ વખત બન્યું. દર વખતે સોનેરી તક હતી અને દર વખતે કોર્બેટર લાક ચૂકી ગયો. ચોથી વાર પથરો જરાક માટે ઢંકાયો ત્યારે કોર્બેટ અધીરો બન્યો. આંધળુકિયાજ કરતો હોય એ રીતે તેણે નાળ દાબી. શાંત રાત્રિને ગજાવતો ધડાકો થયો. પહાડોમાં તેના પડઘા પડ્યા. રાતવાસો કરતા પંખીડા ભડકીને ઉડ્યા અને પાંખો વીંચતા ઊંચે ચડીને શોરબકોર મચાવવા લાગ્યા. નરભક્ષી દીપડાનું શું થયું? ગોળી તેને વાગી, છતાં ન વાગી એમ સમજી લો. પાકતી વખતે પણ તેણે પેલી તરફનો કેડીનો માર્ગ પકડ્યો નહીં. આ તરફ અખરોટના ઝાડ નીચે તે દોટ મૂકતો નાસી છૂટ્યો. થોડા કલાક પછી જ્યારે પો ફાટ્યો ત્યારે કોર્બેટ ઝાડ પરથી નીચે ઉતર્યો. જોયું તો મારણ પાસે તેની ગોળીએ જમીનમાં ખાડો પાડી દીધો હતો. જમીનની અંદર તે જતી રહી હતી. દીપડાની ડોકના વાળ આજુબાજુમાં વેરાયેલા હતા. ગોળી દીપડાની ગરદનને ફક્ત ઘસરકો પાડી શકી હતી. નિશાન જરાક અંતર માટે દીપડાને ચૂકી ગયું હતું. બીજો દાવ ક્યાં ગયો? હવે બીજો દાવ કયો અજમાવવો તે નક્કી કરવાનું હતું. બંગલે પાછા ફરતી વખતે જીમ કોર્બેટ વિચાર કરતો રહ્યો કે તેની ભૂલ ક્યાં થઈ. રાઇફલ પર ફિટ કરાતી તેજસ્વી શૂટિંગ લાઇટ જો તેની પાસે હોત તો એ ટોર્ચના અજવાળામાં દીપડાને અચૂક ઠાર મારી શકાત. માટે બંગલે ગયા પછી તેણે પહેલું કામ કલકત્તા સંદેશો મોકલીને એ લાઇટ મંગાવવાનું કર્યું. લાઇટ હોય તો પણ ફરી વખત નરભક્ષી દીપડાનો પ્રત્યક્ષ ભેટો ન થાય ત્યાં સુધી તે કામની ન હતી. ભેટો થવા માટે દીપડો ફરી પાછો માનવ શિકાર કરે ત્યાં સુધી રાહ જોવાની થતી હતી. આ પોસાય તેમ ન હતું. સરકારના રેકોર્ડ પ્રમાણે દીપડો આઠેક વર્ષમાં 113 જણાને હોજરીમાં નાખી ચૂક્યો હતો. એટલે હવે તેનો શિકાર વહેલી તકે થવો જોઈએ. આદમખોરને શોધવા જંગલમાં બધે ભટકવું એ કરતા અલકનંદા નદી પર આવેલા બે પુલો પર જાપતો રાખવો એ વધુ યોગ્ય હતું. શરૂઆતમાં જોયું તેમ પુલો બે હતા. એક ચતબા પીપલ ગામ પાસે હતો અને બીજો રુદ્રપ્રયાગ નજીક હતો. જીમ કોર્બેટે ચતવા પીપલનો પુલ દરરોજ રાત્રે ઝાંખરા વડે બંધ કરી દેવા માટે ત્યાંના ગામ લોકોને સૂચના આપી. રુદ્રપ્રયાગનો પુલ તેણે ખુલ્લો રહેવા દીધો જેથી દીપડો જો નદી ઓળંગવા માંગતો હોય તો પુલનો રસ્તો પકડ્યા વગર તેને છૂટકો નહીં. આ પુલના ડાબા કાંઠે આવેલા સિમેન્ટ કોન્ક્રીટના ટાવર પર દરરોજ રાત્રે અડ્ડો પાથરીને કોર્બેટે ભરી રાઇફલે તપશ્ચર્યા શરૂ કરી. ઠંડી વરસાદ અને સુસવાતા પવન સાથે રોજબરોજના ઉજાગર રહ્યા. ટાવરની 8 ફીટ લાંબી અને 4 ફીટ પહોળી ટોચ પર સતત છાતીભર સૂતા રહીને આખી રાત જાગવાનું અને કશું હલનચલન પણ કરવાનું નહીં. લાંબી તપશ્ચર્યાનું ફળ તો છેવટે કશું ન મળ્યું. આદમખોર દીપડો રુદ્રપ્રયાગના પુલ નજીક ફરક્યો જ નહીં. 20 રાતમાં ફક્ત એક જનાવરે મધરાત્રે પુલ ઓળંગ્યો અને એ જનાવર શિયાળ હતું. દરમિયાન આદમખોરે નરમાસ ખાતા વગર ઉખમરો નહોતો વેઠ્યો. અલકનંદા નદીના સામા કાંઠે તેણે એક છોકરીને ખતમ કરી નાખી. એક ગાયને પણ ફાડી ખાધી. કોઈપણ શિકારી આવા સંજોગોમાં હતાશ થાય અને શિકારના પ્રયત્નો છોડી દે. જીમ કોર્બેટ હતાશ થયો ન હતો, પણ હવે થાક્યો હતો. રુદ્રપ્રયાગમાં તેણે ઘણા મહિના ગાળ્યા હતા, ઘણા રાતરોડિયા કર્યા હતા. દૂર દૂરના ગામો સુધી પગપાળા ભટકવું પડ્યું હતું. પરિણામે તેની તબિયત પણ કથળવા લાગી હતી. છેવટે 1925ના અંતમાં એણે આરામ માટે પોતાના ગામ નૈનીતાલ જવાનું નક્કી કર્યું. ઈચ્છા ન હોવા છતાં જવું પડ્યું. થોડા સપ્તાહ પછી જીમ કોર્બેટને નૈનીતાલમાં સરકારનો તાર મળ્યો કે તમારી ગેરહાજરીમાં નરભક્ષી દીપડાએ વધુ 10 લોકોને ટૂંપી નાખ્યા છે, માટે શક્ય હોય તો જલ્દી રુદ્રપ્રયાગ પહોંચો. 10 માણસોને ગણતા હવે સ્કોર 124 નરબલીનો થતો હતો. જીમ કોર્બેટ તરત જ રુદ્રપ્રયાગ જવા માટે ચાલી નીકળ્યો. કેટલોક માર્ગ તેણે એ વખતે નવી શરૂ થયેલી ટ્રેનના રસ્તે કાપ્યો, માટે વહેલો પહોંચ્યો. બીજું એક કામ પણ તેણે કર્યું, સાયનાઇડ ઝેર તે પોતાની સાથે લેતો ગયો. રુદ્રપ્રયાગ પહોંચ્યા બાદ તેને જાણવા મળ્યું કે માનવભક્ષી દીપડાએ વધુ એક માણસનો શિકાર કરી તેનું અડધું શરીર ખાધેલું. શબ જાળીમાં સંતાડી મૂક્યું હતું. કોર્બેટે તે મારણમાં સાયનાઇડનો પાવડર ભેળવ્યો અને પછી મારણ જેમનું તેમ જાળી વચ્ચે રહેવા દીધું. બીજી સવારે જોયું તો નર્યું હાડપિંજર જ બાકી રહ્યું હતું. દીપડો લગભગ બધું માંસ આરોગી ગયો હતો. આ ભોજન જમ્યા પછી તેનું મોત નીપજ્યું હોય એ વાત નક્કી હતી. ગામ લોકોએ વાત જાણી ત્યારે તેઓ ગીલમાં આવી ગયા. સાયનાઇડ હળાહળ ઝેર કહેવાય, માટે તેણે ધારી લીધું કે દીપડો અચૂક મર્યો હોવો જોઈએ. મૃતદેહ શોધવા તેઓ નાની નાની ટુકડી રચી જંગલ ખૂંદવા લાગ્યા. દિવસો સુધી તેઓએ શોધ ચાલુ રાખ્યા બાદ દીપડાનું શબ ન મળ્યું. જીમ કોર્બેટ સમજી ગયો કે તેણે ભૂલમાં મારણ સાથે વધારે પડતું ઝેર ભેળવ્યું હતું. દીપડાને ઓવરડોઝ આપી દીધો હતો. આ ઝેર સામટું પેટમાં ગયા પછી દીપડાએ તરત મોંમાં ઘાસના તણકલા ઘુસાડી ઉપકાભેર બધું ઝેર ઓખી કાઢ્યું હોવું જોઈએ. મારણથી થોડેક દૂર એ ગંદવાળો પણ જોયા પછી કોર્બેટનું અનુમાન સાચું નીવડ્યું. કોર્બેટની દરેક ચાલને તે અવળી કરી દેતો હતો. આ બનાવના કેટલાક દિવસ પછી કોર્બેટે ફરી જ્યારે બીજી ગાયના અડધા ખવાયેલા મારણમાં, ત્યારે દીપડાએ ઝેરવાળો ભાગ ખાધો જ નહીં, બાકીનો ભાગ આરોગીને તે જતો રહ્યો. હવે 1926 માર્ચ મહિનો હતો. આદમખોર દીપડાએ સમગ્ર ગઢવાલ ડિવિઝનના વતનીઓનું જીવવું દુષ્કર કરી લીધું હોવાના કારણે ગોરી સરકાર પ્રત્યે અસંતોષ વધતો ગયો. આથી સંયુક્ત પ્રાંતોના ગવર્નરનો સલાહકાર વિલિયમ ઇબર્ટસન પણ રુદ્રપ્રયાગ પહોંચ્યો. કોર્બેટની મદદમાં રહેવા પોતાની 0.450 રાઇફલ સાથે લેતો આવ્યો. દીપડાને જીવતો સપડાવવા માટે તેણે ધાતુના દાતાનું સ્પ્રિંગવાળું છટકું મંગાવી રાખ્યું હતું. છટકાનું જડબું ખુલ્લું રહે એ રીતે તેને ગોઠવી દેવાય અને પ્રાણી ગફલતમાં તેના પર પગ મૂકે કે તરત જ દાંત ભીડાઈ જાય એ જાતની રચના હતી. પદ્ધતિ ક્રૂરતા ભરી દેખાઈ, પરંતુ બીજો આરો ન હતો. સાયનાઇડ ઝેરની અમુક કેપ્સ્યુલ પણ મંગાવી લેવામાં આવી, એટલે હવે દીપડા માટે અજમાવવા માટે રાઇફલ, ગ્રીન ટ્રેપ એટલે કે દાંતાવાળું છટકું તથા ઝેર એમ ત્રણ શસ્ત્રો હતા. વિલિયમ ઇબર્ટસનનું આગમન થયાના 2-1 દિવસ પછી દીપડાએ નવું પરાક્રમ નોંધાવ્યું. એક સ્ત્રીનો શિકાર કર્યો. ઇબર્ટસન અને કોર્બેટ રહેતા ત્યાંથી દૂરની નાની ટેકરી પાછળના ગામે ઘટના બની. તટ ઉપર સવારી કરી બેઉ શિકારીઓ પોતપોતાની રાઇફલો સાથે ત્યાં પહોંચ્યા. ત્યારે ગામના મુખિયાએ ઘટનાને વર્ણવતા કહ્યું કે દુર્ભાગ્ય સ્ત્રી ઘરનું બારણું રાત્રે બંધ કરી રહેલી એ જ વખતે દીપડાએ તેને પકડી અને જમીન પર ઘસડતો આશરે 100 મીટર દૂર લેતો ગયો. આ ધેડ વયની વટાવી ચૂકેલી સ્ત્રી ચીસો પાડી રહી હતી. આસપાસ રહેતા લોકો તેના ચિત્કારો સાંભળી રહ્યા હતા, પણ દીપડો જ ધાડપાડું હોવાનું સમજી તેઓ હિંમત ખેડવા તૈયાર ન હતા. સ્ત્રીના ચિત્કારો શમી ગયા પછી આદમખોર તેના મૃતદેહને બીજા 150-175 મીટરના અંતરે તાણી ગયો, જ્યાંથી ઢાળ લેતી ઘાસ માટીની જમીન ગોબો પાડ્યાના ઢાંચા જેવી છીછરી ખીણ રચતી હતી. ખીણની સામી તરફ એટલે કે 4,000-4,500 ફીટ ઊંચો પર્વત હતો. આ ભૂપૃષ્ઠ નરભક્ષીનો ફેંસલો લાવી દેવા માટે અનુકૂળ હતું. ગામ લોકોએ રહી અને બુમરાણ કરી અને વાસણો પર દાંડી પીટી, એટલે દીપડો પૂરું મારણ ખાઈ શક્યો નહીં. બીજી કે ત્રીજી રાત્રે તે પાછો આવવો રહ્યો. ઇબર્ટસન તથા કોર્બેટ બ્યુનો સમાન અભિપ્રાય પડ્યો કે દીપડો છીછરી ખીણમાં ભરાયો હતો. પંજાની છાપ સળંગ તે દિશામાં અંકાયેલી હતી. આ તરફ દીપડાનો શિકાર બનેલી સ્ત્રીનું ગામ હતું. ગામ લોકોનો શોર સાંભળીને ચેથેલો આદમખોર દિવસે મારણ તરફ ફરકે નહીં, માટે રાત્રે જ તેનું આગમન થવું જોઈએ. જીમ કોર્બેટે એ મોકે તેને ઝપટમાં લેવા માટે મારણ નજીક જમીનમાં સહેજ ખાડો બનાવી તેમાં દાંતાળું છટકું એટલે કે ગીન ટ્રેપ ગોઠવ્યું. ઇબર્ટસને અને તેણે પેત્રો નક્કી કર્યો. 15 મીટર લંબાઈની જાડી દોરીનો છેડો સ્ત્રીના આંશિક રીતે ખવાયેલા મૃતદેહ સાથે બાંધવામાં આવ્યો. સામુ છેડો ઇબર્ટસનની અને કોર્બેટની 2 રાઇફલોની ટ્રિગરની ફરતે વીંટાળી દેવાયા પછી કોર્બેટે 2 રાઇફલને થોડે દૂર વૃક્ષના સાથે બાંધી દીધી. રાત્રે દીપડો ભક્ષણ કરવા માંડે એ વખતે મારણ થોડુંક આમતેમ ખસી જાય અને દોરી ખેંચાય કે તરત રાઇફલો દ્વારા સામસામી છૂટતી ગોળીઓ દીપડાનો ખાતમો કરી નાખે. આ પ્રકારની શિકારીઓની ગણતરી હતી. મૃતદેહના ખુલ્લા માંસવાળા ધડમાં ઝેર ભેળવવામાં આવ્યું. વિચારોમાં ડૂબેલા જીમ કોર્બેટને એકાએક પ્રશ્ન થયો કે ભક્ષણ માટે દીપડો રાઇફલોના નાળચાની સીધમાં નહીં પણ સામી તરફ બેસે તો શું? તો પાસા અવળા પડવાના હતા. આ નોબત ટાળવા કોર્બેટે ગામમાંથી કોદાળી મંગાવી સામી તરફની જમીન ખોદી નાખી, જેથી એ બાજુ વ્યવસ્થિત રીતે બેસવાનું દીપડાને ફાવે નહીં. ઉપરાંત પુષ્કળ ઝાંખરા કપાવીને તેમનો મોટો ઢગ ખાડા પર ખડકી દીધો. આ ગોઠવણ દ્વારા જીમ કોર્બેટ આદમખોરને રાઇફલોના નાળચાની સીધમાં બેસવા મજબૂર કરવા માંગતો હતો. નસીબ 2 ડગલા આગળ રહ્યું. બેઉ શિકારીઓ સહેજ છેટે આમ વૃક્ષની ડાળે તૈયાર કરવામાં આવેલા માચડા પર બેઠા હતા. મોડી રાત્રે દીપડો આવ્યો. આગમનની દિશા ઝાખરા તરફની હતી. આથી માર્ગમાં અડચણ જણાયેલા ઝાખરા તેણે ખસેડી નાખ્યા. વિચારપૂર્વક ઘડી કાઢવામાં આવેલી યોજનાને પલટી ખવડાવતી તેની એ પહેલી હરકત હતી. મૃતદેહને ત્યારબાદ તેણે જડબા વડે પકડીને જરા ખસેડ્યો અને તે વળી એ દિશામાં કે જે તરફ રાઇફલો હતી. દોરી ખેંચાવાને લીધે તેમાં ઝોલ પડ્યો, તેથી રાઇફલોના ભડાકા બોલવાનો સવાલ ન રહ્યો. વધારાના મૃતદેહના જે હિસ્સામાં સાયનાઇડ ઝેર ભેળવાયું નહોતું તે હિસ્સો આદમખોરે ખાધો. થોડી વાર બાદ તેણે ઓચિંતા જ બરાડા નાખ્યા અને ભાગ્યો. શું બન્યું તે સવારે જાણવા મળ્યું, અગાઉ ન બનવાનું શું બની ગયેલું તે પણ જાણવા મળ્યું. જીમ કોર્બેટે મંગાવેલું ગીન ટ્રેપ, જે ગઢવાલીઓ રુદ્રપ્રયાગ લાવી રહેલા તેમનાથી 36.25 કિલોગ્રામનું તે દાંતાળું છટકું નીચે ખડકાળ જમીન પર પડતા તેનો 6.75 સેન્ટીમીટરનો લાંબો વચલો દાંતો બટકી ગયો હતો. અંધારામાં દીપડાનો પાછલો ડાબો પગ ત્યાં જ છટકાની વચોવચ પડ્યો અને સામેનો દાંતો તેને જરાક ભોંકાયો, પરંતુ નરભક્ષીએ જોર કરી પગ કાઢી લીધો. ઇબર્ટસન અને કોર્બેટે જોયું કે તેના રૂછડા સહિતનો ત્વચાનો ટુકડો ગ્રીન ટેપમાં પરોવાયેલો હતો. આ વ્યર્થ પ્રયાસ બાદ વિલિયમ ઇબર્ટસને રુદ્રપ્રયાગથી વિદાય લીધી. જીમ કોર્બેટે એકલે હાથે નરભક્ષી સાથે કામ પાડવાનું રહ્યું, પણ તેના માટે એ નવી વાત ન હતી. 1926 એપ્રિલનો મહિનો હતો. રુદ્રપ્રયાગથી થોડે કિલોમીટર દૂર આવેલા ગોલાબરાઈ નામના ગામમાં જીમ કોર્બેટ સર્વેક્ષણ માટે ગયો, જ્યાં આદમખોર કેટલાક દિવસ થયે ભટકતો હોવાના ખબર આવ્યા હતા. ગોલાબરાઈમાં રહેતો તેને ઓળખતો પંડિત બદ્રીનાથ જતા યાત્રાળુઓ માટે વિશી એટલે કે લોજ ચલાવતો હતો. યાત્રાળુઓ ત્યાં રાત્રિ રોકાણ કરતા હતા અને તેમની હાજરી માનવભક્ષી દીપડાને આકર્ષી લાવતી હતી. આ વખતે જીમ કોર્બેટ સાથે ભેટો થયો ત્યારે પંડિતે તેને ખબર આપ્યા કે 10 દિવસ પછી 150-150 યાત્રાળુઓ આવી રહ્યા હતા, જેમને તે જાકારો આપી શકે તેમ ન હતો. આદમખોરના મુલકમાં તેમને રઝળતા મૂકી દેવાય નહીં. પંડિતની મૂંઝવણમાં જીમ કોર્બેટ માટે સોનેરી મોકો રહેલો હતો. એક નિર્જન કીડી જોવા મળી જે ખીણમાં જતી હતી. અહીં સહેજ નરમ મટોળી જમીન પર દીપડાના પગલાંની સંખ્યાબંધ છાપ હતી. પગલાં જરૂર તે નરભક્ષીના જ હતા, કેમ કે પાછલા ડાબા પગનો અંગૂઠો તેમજ નહોર ગાયબ હતા. જમીન પર તેની છાપ દેખાતી ન હતી. 5 વર્ષ અગાઉ 1921 બ્રિટિશ સૈન્યના 2 અફસરોએ અલકનંદાના સસ્પેન્શન પુલ પર આદમખોરને ડાબા પગે જખમી કરેલો તે કોર્બેટને યાદ આવ્યું. પરંતુ અહીં કેડી પર આટલા બધા પગલાં કેમ હતા? સાદી વાત હતી, ખીણમાંથી ટેકરી પર ચડવા માટે તેમજ ટેકરી પરથી ખીણમાં જવા માટે દીપડો તે કીડી વાપરતો હતો, તો પછી તેનો શિકાર કરવા અહીં જ ધામાં કેમ ન નાખવા? જીમ કોર્બેટે આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કર્યું. ગઢવાલી પંડિતની વેશી પાસે ના જ ચોગાનમાં આંબાનું ઘટાદાર વૃક્ષ હતું. આંબાની ડાળે વ્યવસ્થિત માછલું કોર્બેટે તૈયાર કરાવ્યો. પંડિતની વિશીને લીધે સ્થળ દીપડા માટે આકર્ષક હોવાનું અને તેની વખતો વખતની આવન જવનનું હતું, એટલે જીમ કોર્બેટ શિકારનો છેલ્લો દાવ ત્યાં જ ખેલવા માંગતો હતો. લાગ લગાટ 10 રાતો ત્યાં માછડે વિતાવવાનું તેણે નક્કી કર્યું. એક બકરાને થોડે દૂર ખીલે બાંધવામાં આવ્યો. 23 એપ્રિલ 1926 રાત્રે જીમ કોર્બેટે આસન જમાવ્યું. ખંતા આદમખોર સાથે કામ પાડતી વેળા અગાઉ થયેલા અનુભવો મુજબ એ રાત્રે કશું ન બન્યું, બીજી અને ત્રીજી રાત્રે પણ નહીં. આ નવા દાવનોય ચોપગા કાળભેરવને જાણે કે અણસાર મળી ગયો હતો. લાગ લગાટ 9 રાતો સુધી જીમ કોર્બેટે ઉજાગરા બેઠ્યા અને સહેજ નાસીપાસ થવા લાગ્યો. 10મી રાત 2 મે 1926 હતી. બપોર પછી સામટા 150 યાત્રાળુઓ પંડિતની વેશીમાં રોકાવા આવ્યા. ભારે શોરબકોર મચ્યો. પહાડોમાં અવાજ દૂર સુધી પહોંચે એટલે કોર્બેટને થયું કે યાત્રાળુ લોકોનો ઘોંઘાટ ડુંગરોમાં ક્યાંક દીપડાના કાને પડે તો સારી વાત હતી. સ્થળ તેનું પરિચિત હતું. ભૂતકાળમાં અમુક યાત્રાળુઓને ભરખી ચૂક્યો હતો. એક વખત તો ખુદ પંડિતને બોચી વડે પકડ્યો હતો. રાત્રિના સમયે વિશીમાં યાત્રાળુઓના જોડે વાતચીત કરી પંડિતે તેના રહેઠાણે પાછા ફરવા જેવું બાણું ખોલ્યું કે તરત માણસ ખાઉ દુષ્ટે તરાપ મારી અને પંડિતની ગરદન પકડી. પણ બાણાની સમીપના જ યાત્રાળુ લોકોએ બૂમાબૂમ કરી મૂકતા દુષ્ટે પકડ છોડી દીધી. પંડિતની ગરદન પર ઊંડા જખમોની કાયમી નિશાનીઓ રહી જવા પામી. બોચીનો તે ભાગ સહેજ કુરૂપ દેખાતો હતો. સાંજે 5 વાગ્યા બાદ અંધારું જામવા માંડ્યું, તેથી ડરનો માર્યો બકરો જોર શોરથી બેંબે કરવા લાગ્યો. કેટલીક મિનિટો બાદ થાકીને શાંત થયો. પૂનમની તિથિ અમુક દિવસો પહેલા વીતી ચૂકી હતી, જ્યારે ચંદ્રનું અજવાળું બહુ ઝાંખું હતું. વૃક્ષોની ઘટાને લીધે ઘણી જગ્યાએ તેનો પ્રકાશ જમીન સુધી પહોંચતો ન હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ વિશીનું બાણું ખુલ્યું. એક મૂર્ખ યાત્રાળુ હાથમાં ફાનસ પકડી બહાર નીકળ્યો. ઊંચા માછડે ગોઠવાયેલા જીમ કોર્બેટના પેટમાં ફાળ પડી અને જરા ક્રોધ પણ ચડ્યો. આ માણસને અકલ જેવું કંઈ હતું કે નહીં? અહીં નરભક્ષી દીપડાનું રાત્રિ રાજ હોવાની જાણકારી પંડિતે સૌ યાત્રાળુઓને ન આપી હોય એવું તો બને જ નહીં. કેડી ઓળંગીને માણસ સામી તરફ ગયો અને થોડી વાર બાદ ફરી કેડી પાર કરી અને વિશીમાં જતો રહ્યો. કોર્બેટે હાશકારો અનુભવ્યો. કૂતરાઓ તે જ વખતે ભસવા લાગ્યા. કદાચ ફાનસવાળા માણસને જોયા પછી તેમણે ભસવાનું શરૂ કર્યું હતું. એમ હોય તો માણસના ગયા બાદ અને વિશીનું બાણું પણ બંધ થયા બાદ તેમણે ચૂપ થવું જોઈએ, પરંતુ તેના બદલે તેઓ વધુ જોરથી ભસવા માંડ્યા. અવાજમાં ઉત્તેજના હતી. શું પેલા દીપડાને તેમણે દીઠો હતો? જરૂર એવું જ હોય, કેમ કે વગર કારણે તેઓ બુમરાળ મચાવે નહીં. કોર્બેટે તરત કાન સરવા કર્યા, અવાજની દિશા પારખવાનો પ્રયત્ન કર્યો. અંધારામાં કૂતરાઓ દેખાતા ન હતા, પણ તેમનું મોં બકરા તરફ હોય એમ લાગતું હતું. કૂતરાઓનું ભસવું બકરાને ચેતવણી લાગ્યું હોય તેમ તેણે મોટા સાદે બે બે કરી મૂક્યો. નક્કી દીપડો ત્યાં જ હતો. કોર્બેટે રાઇફલ પર બરાબર પકડ જમાવી રાખી. કંઈક અસાધારણ બનવાનું હતું અને બન્યું. બકરાના ગળે બાંધેલી ઘંટડી અચાનક વાગવા માંડી અને તીવ્ર માત્રાનો રણકાર ચાલુ જ રહ્યો. કોર્બેટને ખ્યાલ આવી ગયો કે બકરો ગલવલાટ કરતો હતો. આ વખતે કોર્બેટે તેની .725 રાઇફલ પર શૂટિંગ લાઇટ બેસાડી હતી. લાઇટનું બટન તેણે દાબ્યું અને ટોર્ચના પ્રકાશમાં દેખાયો એ ચોપગો શૈતાન, જેની નીલી લીલી આંખો ધગધગતી હતી. બીજી જ પળે ધડામ કરીને રાઇફલ ગરજી અને વન ગાજી ઉઠ્યું. રાઇફલના જોરદાર આંચકાએ શૂટિંગ લાઇટને બુઝાવી દીધી અને હવે તેને ફરી સ્વિચ ઓન કરી શકાય તેમ ન હતું. ચોમેર અંધકાર વ્યાપ્યો એટલે ગોળીબાર પછી શું થયું તે જાણવું મુશ્કેલ હતું. જાણવાની ભારે ઉત્કંઠા હતી, જેને દાબી રાખવાનું પણ સમયના વીતવા સાથે મુશ્કેલ બનતું હતું. ઓ ફાટિયાનો પહેલો ઉજાસ ફેલાયો અને તરત જીમ કોર્બેટ નીચે ઉતર્યો. બકરાએ તેનું બે બે વડે સ્વાગત કર્યું. નસીબ કે તે બલીનો બકરો બન્યો ન હતો. કોર્બેટે જમીન તપાસી. થોડાક જ ફીટ દૂર લોહીનું મોટું ચકામું જોવા મળ્યું. કેટલુંક લોહી જમીનમાં પચી ગયું હતું, છતાં રક્તસ્ત્રાવનું પ્રમાણ જોતા તેને એટલું સમજાયું કે દીપડો સારી પેઠે જખમી થયો હતો. જંગલ તરફ નાસી છૂટ્યા પછી એ લાંબો સમય જીવતો રહી શકવાનો ન હતો. લોહીને અવલોકતો રહી પગેરું કાઢતો જીમ કોર્બેટ આગળ ચાલ્યો. ફક્ત 45 થી 50 મીટર છેટે ગયા પછી મોટા ખાડા તરફ ધ્યાન ગયું અને દીપડો નજરે પડ્યો. ખાડાની કોરે માથું ટેકીને મરેલી હાલતમાંથે પડ્યો હતો. મૃતદેહનું દ્રશ્ય કદી આંખો ઠારે તેવું હોય નહીં, પરંતુ અહીં હતું. મહિનાઓના મહિનાઓ સુધી ડુંગરોમાં અને કેડીઓ પર કરેલી દળમજલનો જાણે સામટો થાક લાગ્યો હોય તેમ કોર્બેટે નીચે અધુકડો બેસી પડ્યો અને તેના પરાજિત હરીફને એકી ઢસે જોતો રહ્યો. મગજમાં શા વિચારો આવ્યા તેની નોંધ કોર્બેટે પોતાના લખાણોમાં કરી નહીં, માટે અનુમાન જ કરવું રહ્યું. કદાચ એમ વિચારવા લાગ્યો, ત્યારે તું એ જ શૈતાન કે જેણે મને એક વર્ષ સુધી હંભાવ્યો, તું એ જ કાળ ભેરો કે જેના પેટમાં 125 માણસો બચી ગયા, તું એ જ બદમાશ કે જેણે 1300 ચોરસ કિલોમીટરના ગઢવાલ હિમાલય પર 8 વર્ષ સુધી તાનાશાની જેમ રાજ કર્યું. હેર, આજે તારી પાપલીલાનો હંમેશ માટે અંત આવ્યો છે. આજ પછી ગઢવાલના 50,000 લોકો નિર્ભય રીતે જીવવા મુક્ત છે. 3 મે 1926ની સવારે જીમ કોર્બેટે સરકારને ટેલિગ્રામ મોકલ્યો કે આદમખોર દીપડો આખરે ઠાર મરાયો છે. વર્ષો પછી તેણે આખી એ ઘટનાને વર્ણવતું ધ મેન ઇટિંગ લેપર્ડ ઓફ રુદ્રપ્રયાગ લખ્યું, જેણે તે દીપડાને જગમશહૂર કરી દીધો.
ફેક્ટ ફાઇન્ડર પ્રશ્ન: માનવજાતનું અસ્તિત્વ સમુળગું ભૂસવાની દરેક અણીએ પહોંચ્યું હોય એવું ભૂતકાળમાં ક્યારે બન્યું છે? માનવજાતની વસ્તી હાલમાં 7.59 અબજ છે. પૃથ્વી મનુષ્યોનું કેડિયારું બની છે, પરંતુ હંમેશા આવી સ્થિતિ રહી નથી. આજથી લગભગ 50 લાખ વર્ષ પહેલા મનુષ્ય તેના નિકટતમ સગા ચિમ્પાન્ઝીથી છૂટો પડી જુદા પાટે ચડ્યો. 50 લાખ વર્ષનો સમયગાળો નાનો સૂનો નથી. આ દીર્ઘકાલીન અરસા દરમિયાન મનુષ્યએ વિવિધ પ્રકારના વિકટ પર્યાવરણો વચ્ચે પસાર થવું પડ્યું, એટલે તે પડકારોને પહોંચી વળવા તેને જીનેટિક બ્લ્યુપ્રિન્ટમાં નેચરલ સિલેક્શન દ્વારા ખાસ્સા પરિવર્તનો આવ્યા હોવા જોઈએ. હકીકતે એવું બન્યું નથી. મનુષ્યની અને ચિમ્પાન્ઝીની જીનેટિક બ્લ્યુપ્રિન્ટ વચ્ચે ફક્ત 2% જેટલો તફાવત છે. સૂચિતાર્થ એ થાય કે મનુષ્યનો જીની પુલ એટલે કે જીન ભંડાર ખીલ્યો નથી. વિવિધતા માનવજાતની આબાદી સારી એવી હોય તો આવે, માટે દેખીતી રીતે દૂરના ભૂતકાળમાં માનવવસ્તીનો આંક ખાસો નીચો ગયો હોવો જોઈએ. વિજ્ઞાનીઓના મતે 10 લાખ વર્ષ પહેલા સમગ્ર ધરતી પર અંદાજે ફક્ત 7,000 મનુષ્યો રહી જવા પામ્યા. માનવજાત તેનું અસ્તિત્વ ભૂસાવાના આરે પહોંચી પણ બચી.
ફેક્ટ ફાઇન્ડર પ્રશ્ન: લસણ ખાધા પછી તેની વાસ કેમ લાંબો સમય નાબૂદ થતી નથી? બ્રશ કર્યા બાદ પણ ઉચ્છવાસમાં ગંધ વર્તાય છે. જવાબ: અન્ન તેવા ઓડકારને બદલે અન્ન તેવો ઉચ્છવાસ, તે નિયમ અહીં પોતાની અસર દાખવી જાય છે. લસણની કડીને રસોઈ માટે આંધણમાં નાખતા પહેલા તેને સહેજ છૂંદવામાં આવે ત્યારે સલ્ફરના 4 જાતના ઉડ્ડયનશીલ સંયોજનો છૂટા પડી હવામાં મળે છે. ચારેય પ્રતિ આપણી ગંધેન્દ્રિય બહુ સંવેદનશીલ છે. સૌથી વધુ ઉપદ્રવી સંયોજન એલિમિથાઇલ સલ્ફાઇડ એટલે કે AMS છે. આપણા શરીરમાં તેની ચયાપચય ક્રિયા લસણના બાકીના સંયોજનની તુલનાએ બહુ ધીમી થાય છે. અન્ય સંયોજનો તરત પચી જતા તેમનો પ્રભાવ જલ્દી મટી જાય છે, પણ AMS સારી એવી માત્રાએ સારા એવા સમય માટે શરીરમાં રહે છે. ગ્લુકોઝની માફક દરેક સંયોજન પણ હોજરી આંતરડામાં પચ્યા બાદ રક્ત પ્રવાહમાં ભળે, તેથી AMS એટલે કે એલિમિથાઇલ સલ્ફાઇડ તેના ધીમા પાચનના કારણે કલાકો સુધી લોહીમાં મિશ્રિત રહે છે. લોહી શુદ્ધિકરણ માટે ફેફસામાં જાય એ વખતે AMS સંયોજન વેપર એટલે કે બાષ્પમાં ફેરવાતા અંતે ઉચ્છવાસ સાથે બહાર નીકળે છે. પરિણામે લસણની ગંધ હવામાં ફેલાય છે, પસીના દ્વારા પણ ગંધ પ્રસરે છે. ચયાપચયની ક્રિયા દ્વારા આમ બનતું હોવાથી અને AMS સંયોજન માટે તે કારણભૂત હોવાનું તબીબોએ પહેલીવાર 1936માં જાણ્યું. નક્કર ખોરાક આરોગી ન શકતા પથારીવશ દર્દીને તેમણે ટ્યુબ દ્વારા લસણનું સૂપ આપ્યું, જે સીધું તેની હોજરીમાં જતું રહ્યું. સૂપ મોઢાના સ્પર્શમાં ન આવ્યું, છતાં દર્દી 22-24 કલાક સુધી લસણની ગંધવાળો ઉચ્છવાસ કાઢતો રહ્યો. ગંધ ન આવે તે માટે કરવા જેવો દેશી પ્રયોગ: લસણ ખાધા પછી સફરજન ખાઓ અને ફુદીનાના કેટલાક પાંદડા ચાવી લો. બંનેમાં પોલિફિનોલિક સંયોજનો છે, જેઓ AMSનો પ્રભાવ ઘટાડી દે છે.
ફેક્ટ ફાઇન્ડર. પ્રશ્ન: વિટામિન્સની શૃંખલામાં ABCD તથા E છે, તો F થી Z સુધીના બાકી રહેતા વિટામિન્સ કેમ નથી? ચાલો આ પ્રશ્નનો જવાબ મેળવીએ. એક વિટામિન છે કે જેને તબીબી નામે ફિલોક્વિનિન કહે છે. હાડકાનું નિર્માણ ફોર્મેશન કરવામાં તેમજ રક્તસ્ત્રાવ થાય ત્યારે લોહીનું ગઠન એટલે કે ક્લોટિંગ કરવામાં તેની અમુક હદે ભૂમિકા રહેલી છે. 20મી સદીના પૂર્વાર્ધમાં શરીરશાસ્ત્રના અભ્યાસકારોને કેટલાક સૂક્ષ્મ પોષક દ્રવ્યો મળી આવ્યા, જેમને તેમણે વિટામિન્સ ધારી લીધા અને દરેકનું નામકરણ પણ કર્યું. બારીક પૃથ્થકરણ દ્વારા ત્યાર પછી ખબર પડી કે કેટલાક હકીકતે વિટામિન્સ નથી, જ્યારે બીજા કેટલાકનો એટલી વધુ માત્રામાં ખપ પડે કે તેમને સૂક્ષ્મ પોષક દ્રવ્યો એટલે કે માઇક્રોન્યુટ્રન્સ લેખી શકાય નહીં. ઉપરાંત નવા મળી આવેલા સંયોજનો પૈકી જેમનો તબીબી ગુણધર્મ લગભગ સમાન જણાયો તેમને અલગ નંબરો આપી વિટામિન B શીર્ષક હેઠળ લાવી દેવામાં આવ્યા. આમ છતાં થોડી ગેરસમજણ પણ રહી જવા પામી, માટે ઘણા નવશોષિત સંયોજનોને યોગ્ય ક્રમ વગર વિટામિન GHLMOPPPS તથા U જેવા મૂળાક્ષરો એનાયત કરી દેવામાં આવ્યા. આજે ફક્ત ACDE તથા K સાચા અર્થમાં વિટામિન્સ જણાય છે. તદુપરાંત B જૂથવાળા વિટામિન 1-3 તેમજ 5-7 અને વધુમાં B9 અને B12 છે.
ફેક્ટ ફાઇન્ડર. પ્રશ્ન: વીછીનો ડંખ લાગ્યા પછી તેનું કાતિલ ઝેર મંત્ર તંત્ર વડે ઉતારી દેવાયાના ઘણા કિસ્સાઓ સાંભળવામાં આવ્યા છે, વિજ્ઞાન એ બાબતમાં શું માને છે? જવાબ: વિજ્ઞાન નકર પુરાવાઓમાં માને છે, અને વીછીનું ઝેર મંત્રો કે દોરાધાગા વડે ઉતારવામાં આવ્યાનો પુરાવો જેમ આજ દિન સુધી મળ્યો નથી તેમ કદી મળવાનો પણ નથી. કેમ કે વીછી કરડ્યા બાદ માણસને કડવા લીમડાનો સ્વાદ મીઠો જણાય એ માન્યતા પણ એટલી જ ખોટી છે. અહીં સાચી વાત એ છે કે વીછીનું ઝેર સામાન્ય રીતે પુખ્ત વયની તંદુરસ્ત વ્યક્તિ માટે જીવલેણ નીવડતું નથી. પુષ્કળ વેદના અને બળતરા થાય, મોંમાં લાળનું પ્રમાણ વધે, પેડુના સ્નાયુઓ ખેંચાય, ઝાડા છૂટે, શરીર ઠંડુ પડવા માંડે અને ક્યારેક ઉલટી થાય. છતાં ઘણા ખરા કિસ્સામાં ઝેરની અસર 24-30 કલાક પછી ઓસરવા લાગે છે. દરમિયાન જો ભુવાને ધૂણાવ્યો હોય કે તેની પાસે મંત્રતંત્ર કરાવ્યા હોય તો એ વ્યક્તિ ડીંગ મારી શકે કે ઝેર તેણે ઉતાર્યો. ભારતમાં કાળો એટલે કે જાયન્ટ બ્લેક સ્કોર્પિયન અને લાલ એટલે કે રેડ સ્કોર્પિયન એમ બે જાતના વિચ્છી સૌથી વ્યાપક છે. કાળા વિચ્છીનું ઝેર બહુ ઉગ્ર નથી, પણ તેની ઝેરગ્રંથિ મોટી હોવાને લીધે તે ડંખ મારતી વેળા જરા વધારે ડોઝ આપી શકે છે. અલબત્ત વિશેષ ખતરનાક કે લાલ વિચ્છી, જેનું લેટિન નામ બ્યુથુસ ટેમ્યુલસ છે, અને તેનો ડંખ ખાસ કરીને બાળકો માટે પ્રાણઘાતક બનતો હોય છે. સાપની તુલનાએ વિચ્છીના ઝેરનું મારણ કરતી વિષ પ્રતિકારક એન્ટીવેનિન દવા પ્રમાણમાં ઓછો પ્રભાવ દાખવે છે, એટલે વિચ્છી ડંખ્યાની 20-25 મિનિટમાં જ દર્દીને તેનું ઇન્જેક્શન આપી દેવું જોઈએ. દવાની માત્રા પણ ખાસી વધારે એટલે કે 60-80 ml જેટલી હોવી જરૂરી છે. બુદ્ધિના બળદ જેવો છોટું કોણ જાણે શી રીતે પોલીસ ઓફિસર બની ગયો. પોલીસ મથકે બેસીને તેણે ગરબડ ગોટાળા જ કરવા માંડ્યા. ચોરોને બદલે શાહુકારને પકડ્યા અને શેરીમાં બે ટાબરિયાઓ લડતા હોય તો પણ તેમને છોડાવવા માટે સાયરન વગાડતી મોબાઈલ વાન મોકલી. વળી આવા બનાવોના રિપોર્ટ તો તે રોજે રોજ કમિશનર સાહેબને લખીને જણાવતો, એટલે થોડા દિવસ પછી સાહેબ પણ કંટાળ્યા. આ બેવકૂફને પોલીસ ઓફિસર કોણે બનાવ્યો? કમિશનર સાહેબે પોતાના આસિસ્ટન્ટને કહ્યું. હું એના સાવ ખોટે ખોટા રિપોર્ટ વાંચી અને ત્રાસી ગયો છું. વાતમાં જરાય દમ ન હોય તેવા રિપોર્ટ તે લખે છે. એક કામ કરો, આપણી સેન્ટ્રલ જેલમાં છોટુને જેલર તરીકે નિમી દો. જેલમાં કશું જ બનવાનું નથી એટલે તે કાગનો વાગ કરી રિપોર્ટ તો નહીં મોકલે. પોલીસ ઓફિસર છોટુ ત્યાર પછી જેલર થયો. જેલમાં ખરેખર કશું જ બનતું ન હતું, કેમ કે બધા કેદીઓ ડાયા ડમરા હતા. પરંતુ છોટુનું મગજ એકદમ શંકાશીલ એટલે દરેક કેદીને શંકાની નજરે જ જોતો. થોડા દિવસ પછી એક કેદીની આંગળી પાકી કેદીને જીપમાં બેસાડી હોસ્પિટલે લઈ જવો પડ્યો. હોસ્પિટલના ડોક્ટરે તેની આંગળી તપાસીને કહ્યું, અરે રે રે, તમારી આંગળીમાં તો સડો છે, કાપી જ નાખવી પડશે. કાપી નાખો, કેદીએ જરાય ચિંતા કર્યા વગર કહી દીધું. ડોક્ટરે આંગળી ઉડાવી દીધી. 3 દિવસ હોસ્પિટલમાં રાખી કેદીને પાછો જેલ ભેગો કરી દીધો. 2 અઠવાડિયા પછી એ જ કેદીને જમણા પગમાં દુખાવો ઉપડ્યો. ફરી જીપમાં બેસાડી તેને હોસ્પિટલ લઈ જવાયો. ડોક્ટરે પગ તપાસીને કહ્યું, તારો પગ સડવા માંડ્યો છે, પગને કાપી જ નાખવો પડશે, નહીં તો આખા શરીરમાં તેનું ઝેર ફેલાશે. કાપી નાખો, કેદી બોલ્યો, એમાં પૂછવાનું શું? ડોક્ટરે તેના પગ કાપ્યા પછી 12 દિવસે કેદી પાછો જેલમાં ગયો. છોટું જેલર હવે તેને શંકાની નજરે જોવા લાગ્યો. થોડા દિવસ પછી તો શંકા એકદમ પાકી થઈ, કેમ કે પેલા કેદીએ ડાબા હાથમાં દુખાવાની ફરિયાદ કરી. છોટું જેલરે વળી પાછો તેને હોસ્પિટલ પહોંચાડ્યો. ડોક્ટરે હાથનું નિદાન કર્યું અને કેદીને સાંત્વના આપતા કહ્યું, મને ખરેખર તારી દયા આવે છે, તું બહુ જ કમનસીબ છે, તારો ડાબો હાથ પણ સડવા લાગ્યો છે, એટલે તેને પણ હવે મારે કાપી નાખવો પડશે. કાપી નાખો, કેદીએ સહેજ પણ ફિકર કર્યા વિના કહી દીધું. છોટું જેલર હવે થોડો ચૂપ બેસી રહે. મારતી જીપ ગાડીએ તે જેલ પર ગયો અને કમિશનર સાહેબ માટે ખાનગી રિપોર્ટ લખ્યો કે મહેરબાન કમિશનર સાહેબ શ્રી, તમારા પોલીસ ખાતાને સાવધાન કરી દેજો, મારે ત્યાંનો પેલો કેદી કટકે કટકે જેલમાંથી છટકવાની ટ્રાય કરી રહ્યો છે. ક્રિકેટના શાહજહાના કપ વખતે એક પાકિસ્તાની ડમફાસ મારતા કહ્યું, અમારા વસીમ અકરમ જેવો મારફાડ બેટ્સમેન જગતમાં બીજે ક્યાંય છે જ નહીં. એકવાર તેણે દડાને આકાશ તરફ એવો ફટકો માર્યો કે દડો બરાબર 4 કલાકે પાછો જમીન પર આવ્યો. એમાં તેણે શી મોટી ધાડ મારી. ભારતીય પ્રેક્ષકે જવાબ દીધો, એક વખત તો અમારા કપિલિયાએ દડાને એવો તો ગોલો ચડાવેલો કે દડો 4 કલાકે નહીં પણ 4 મહિને પાછો જમીન પર આવ્યો. વળી તેના પર ચબરખી પણ ચોંટાડેલી કે આ રીતે બીજી વાર જો અમારે ત્યાં દડો આવશે અને બારીબારણાના કાચને નુકસાન કરશે તો પાછો આપીશું નહીં. લિખિતન મંગળના બુદ્ધિશાળી જીવો. એક શનિવારે મનિયો મસ્તીખોર અને ટીનુ ટીણી સ્કૂલમાં ખૂબ જ મોડા પહોંચ્યા. ચાલુ પીરિયડે તેને વર્ગમાં દાખલ થતા જોયા એટલે મગન માસ્તરે ઘાંટો પાડ્યો, આ તારો સ્કૂલમાં આવવાનો ટાઈમ છે? આટલું બધું મોડું કેમ થયું? ચાલ જવાબ આપ. થયું એવું સાહેબ કે વહેલી સવારે મને સપનું આવ્યું કે હું એર ઇન્ડિયાના જમ્બો જેટમાં બેસીને અમેરિકાના પ્રવાસે ગયો. સપનું પૂરું થતા જરા વાર લાગી એટલે સ્કૂલે આવતા થોડું મોડું થયું. બનાવટના ધંધા કરે છે?
હમણાં તારી ખબર લઉં છું, માસ્તર તાળુકિયા. એ પછી તેમણે ટીનુ ટેણીને પૂછ્યું, અને તું કેમ મોડો પડ્યો ટીનુ? સાહેબ, મનિયો અમેરિકા જતો હતો એટલે હું તેને એરપોર્ટ પર મૂકવા ગયેલો. સ્કૂલની રિસેસમાં ચંદુ ચૌદસીઓ અને ટીનુ ટેણી કેન્ટીને ગયા. નાસ્તા માટે પોતાના બે વચ્ચે ત્રણ સમોસા મંગાવ્યા. બંને જણાએ પોતપોતાના ભાગનું હજુ પહેલું સમોસું ખાવાનું શરૂ કર્યું ત્યાં મનિયો મસ્તીખોર આવતો દેખાયો. ટીનુ ચંદુને મફતમાં ઝાપટનારા મનિયાનું આગમન જરાય ગમ્યું નહીં. અરે યાર, શું ખાવ છો? મનિયાએ જાણતા હોવા છતાં પૂછ્યું. ઝેર ખાઈએ છીએ, ચંદુ બોલ્યો. જો એવું હોય તો તમારા વગર મારે જીવીને શું કરવાનું? એવું કહી અને મનિયાએ ત્રીજું સમોસું ફટનું ઉપાડી લીધું.